ઇસ્કોન ની અંદર આ શૈલી છે. અમારા ગુરુજી આવી ભાગવતો કરે, એક એક પ્રસંગ ને ક્લિયર, એક એક શબ્દ ને એક એક અર્થ ને, અને એમાં રસ આવે. અને તેદી આવે ને તેદી સમજો કે ભક્તિ ચડી, ભાગવત કઈક કૃપા કરી છે ભગવાન. પણ આપણી આ શરૂઆત છે, આપણને ભગવાનની કૃપા કરશે, એ રસ વૃદ્ધિ નિત્ય નવીન લાગશે એનો એ પ્રસંગ. અને એમ થાય છે કે સમય ક્યાં વયો જો ખબર નહીં પડે. હું આજ એટલો સ્પીડમાં છું તો એક કલાક થઈ ગયા એક પ્રસંગ ને, મને એમ તો અડધો કલાકમાં શિવ સતીના પ્રસંગ ને કહી દઈશ. પણ એ તો હું તમને કહું છું એક કલાક એટલે, બાકી આ તમે બેઠા છો ને આત્મવિશ્વાસ થી કહું છું, તમને એમ જ થતું છે કે હું 15-20 મિનિટ થી બેઠો છું. ઘડિયાળ ની ખબર નહીં હોય, એ પૂરું થાય ત્યારે ખબર પડે કે આલે 11. કારણ કે રસ, ભાગવત માં રસ છે એનો અનુભવ ભક્તો તમારે કરવાનો છે. અને થતો હશે જેના હૃદય પવિત્ર છે એને. જુઓ અહીંયા સુંદર મજાની સમજવાની વાત છે. નારદજી કહી રહ્યા છે કે આ પાકો ચેલો છે, સીધો મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને ભગવાન નું વર્ણન કર્યું. એ પીતાંબર પહેરે છે, મોર મુકુટ પહેરે છે, એનો નીલી ધોતી છે, આકાશી એમનો ઘનશ્યામ કલર છે, કંદોરો પહેરે, આખું વર્ણન ભગવાન નું કર્યું. અને કીધું, ધ્રુવ કઈ જગ્યાએ જાય? નિત્યમ મધુવનમ, તું મધુવનમાં જા, જ્યાં નિત્ય સન્નિહિતો હરી. વૃંદાવનમાં મોકલ્યા. જેવો ગુરુ હોય ને એ સૌથી પહેલા મંત્ર આપે, મંત્ર પછી એ ભગવાનના રૂપની ઝાંખી બતાવતા, આને ભગવાન કહેવાય, ભગવાનનું વર્ણન કરે. અને એ મંત્ર અને ભગવાનનું રૂપ જ્યાં સફળ થાય ને એવું સ્થાન બતાવે. તો વૃંદાવન થી વિશેષ કયું સ્થાન? કે યમુનાના કિનારે મધુવન છે, ત્યાં જા, ઓમ નમો ભગવતે વાસુદેવનો મંત્રનો જપ કરજે, અને આખું બંધ કરીને ભગવાનનું જે મેં રૂપ કીધું છે ને એનું સ્મરણ કરજે. એ રૂપ સ્મરણ કરતા તારી સામે પ્રગટ થઈ જશે. અને ધ્રુવ ઉપડ્યા, યમુનામાં સ્નાન કરી અને થાલુ કર્યું, ઓમ નમો ભગવતે વાસુદેવાય, દ્વાદશ અક્ષર મંત્ર કહે છે આને. એ સતયુગ હતો, કળિયુગ ની અંદર હરે કૃષ્ણ મહામંત્ર છે, એનું જ ફળ આપશે. કારણ કે બે ભગવાનના નામ છે. પણ જે યુગમાં જેવી રીતે આપણે બે દિવસ પહેલા ચર્ચા કરી હતી, શ્રી ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત કૃષ્ણ દ્વારા કળિયુગ ની અંદર જે મંત્ર ની વર્ણન કર્યું છે એ હરે કૃષ્ણ મહામંત્ર છે, વેદ જે કહે છે. બાકી ભગવાનના નામ બધા પૂર્ણ છે અને બધા સમર્થ છે. અને ગમે એ નામ લ્યો એમાં કોઈ દોષ નથી અને પરમ મંગલ થશે. કારણ કે નામ નામકારી બહુધા નિજ સર્વશક્તિ. પણ તથાપિ બ્રજ પ્રેમ રસ માટે સ્પેશિયલ જે ચૈતન્ય મહાપ્રભુની કૃપા છે, એ ગૌડીય ધારાના ભક્તો હરે કૃષ્ણ મહામંત્ર જપે છે, અને જે સર્વોપરી સર્વશ્રેષ્ઠ અને પૂર્ણ છે. આ મંત્ર જપના બળે ધ્રુવ મહારાજની તપસ્યા તો જરા વિચાર કરવા જેવી છે. ત્રણ દિવસે ધ્રુવ મહારાજ સૂકા બોર ખાતા હતા. સૂકા બોર હુકાઈ જાય હેઠા પડે કે નહીં? કેટલા દિવસે? 3 દિવસે. પહેલી મહિનાની તપ, ધ્રુવે 6 મહિના કેવલ તપસ્યા કરી, એમાં પહેલા મહિને 3-3 દિવસે સૂકા બોર. 3 દિવસે સૂકા બોર એટલે મહિનામાં કેટલી વાર ખાધું? 9 તેરી 10 વાર. 10 વાર થાય ને, હા, 3 દિવસે ખાધું એટલે 9 થી 10 વાર. એ હું ખાધું ખાલી હુકા બોર. બીજા મહિને 6 દિવસે 1 વાર સૂકા પડી ગયેલા પાંદડા ખાધા. ચાડવાના પાંદડા સૂકા પીડ્યા હોય, અને મંત્ર અખંડ ચાલુ છે. સૂકા પાંદડા 1, 2, 3, 4, 5, 6 ખાઈ લીધા, ઓમ નમો ભગવતે નું ચાલુ. 6 દિવસે 1 વાર એટલે મહિનામાં કેવલ 4 થી 5 વાર. ત્રીજા મહિને 9 દિવસે 1 વાર ખાલી હમણાંનું થોડું જળ પી લેતા સૂકા પાંદડા બહેન. એટલે મહિનામાં ખાલી 3 વાર પાણી પીધું. પાણી પીધું એટલે એવું નહીં કે બોટલો આરે મૂકી દીધું, 1 વાર પી લીધું, 9 થી 1 વાર પાણી. જુઓ અદભુત તપસ્યા. 5 વર્ષનો બાળક છે પણ એની સ્થિતિ જુઓ. આવી કથાઓ સાંભળો ને ત્યારે તપસ્યા કરવાનું મન થાય. આ તો 8 વાગે જગાડે ત્યારે તમારા એવા યમ જેવા મોઢા કરીને હુગામ જગાડ્યો, માથે આવ્યો જગાડે કે નહીં? અને અચાનક ગુરુ આવી વાત નહીં, કારણ કે તપસ્યા કરવાનું કેવી ચેલા ઘટી જાય. એટલે એમ કે તંતાર જે ફાવે એ કરો, ફાવે એ ખજા રાખો, આય નોટ હું મુકતા રહ્યો. આવડ્યા ની ફાવે ગયું. સાચો ગુરુ કે નહીં, આ બંધ કરો, તપસ્યા કરો. મનુષ્ય જીવન તપસ્યા માટે મળ્યું છે, ભોગ કરવા માટે નહીં. ભોગ કરે એ રોગી થશે. જો અહીંયા ગુરુ તપસ્યા કરી રહ્યા, 9 દિવસે 1 વાર જળ, 4th મહિને 12 દિવસે 1 વાર કેવલ શ્વાસ લેતો, જળ બંધ કરી દીધું. 12 દિવસે ખાલી 1 જ શ્વાસ, એવું નહીં ચાલુ કરી દીધું, 1 વાર લઈ લીધો બસ. મહિનામાં ખાલી અઢી શ્વાસ લીધા ધ્રુવે. અને ધન્ય છે ધ્રુવ, ભગવાન શ્રી કૃષ્ણના ઈ નામના બળે ઈ રૂપ હૃદયમાં પ્રગટ થઈ ગયું. જે લોકો ભગવાન નામ લીધા વગર ધ્યાન કરે કોઈ થી કઈ નહીં પામે. આ મહામંત્ર નો જપ નું બળ હતું ઓમ નમો ભગવતે નું, એના કારણે રૂપ હૃદય ની અંદર પ્રગટ થઈ ગયા ભગવાન ધ્રુવના. અને પાંચમા મહિને ધ્રુવે હવા પણ બંધ કરી દીધી, શ્વાસ લેવાનું ધ્રુવ બંધ, અને એક અંગૂઠા ઉપર એક પગ ઊંચો કરી નાખ્યો. મૈત્રીજી કહે છે કે હે મહાત્મા વિદુર, ઈ ધ્રુવ પાંચમા મહિને જેવી હવા બંધ કરી અને ઈ અંગૂઠાનું બળ એટલું વધી ગયું કે આખી પૃથ્વી અલગ ડોલક થવા માંડી. ઈ ધ્રુવના અંગૂઠાના બળે, જેવી રીતે એક હોડીમાં કોઈ હાથી દબાણ દેન પાડો તો હોડી કેમ થઈ જાય, એમ પૃથ્વી આમથી આમ થવા માંડી. જુઓ વિષ્ણુના નામ જપ જે કરે એની શક્તિ તો જરા જુઓ. ભાગવતમાં તમને અમથા એમ નથી કહેતા નામ લ્યો નામ લ્યો. ભગવાનના નામ લેવાથી ધ્રુવનો પાવર કેટલો વધી ગયો, આખી પૃથ્વીને પોતાના અંગૂઠાથી હલાઈ નાખી, અને શ્વાસ જેવો બંધ થયો ચર અચર દેવતા ઋષિ મનુષ્ય જેટલા છે એ બધાના શ્વાસ બંધ. બધા મીડા ઓટકા રાખા, હું છું હું છું, ક્યાં પ્રલય થવાનો છે, હું કાંઈ સમજાણો નહીં. બધા દેવતાઓ અર્જન્ટ ભેગા થઈને કે આ શ્વાસ લીધે મરી જાઉં, હવા વગરના વાયુદેવ પોતે શાંત થઈ ગયા. હાલો ભગવાન વિષ્ણુની ચરણમાં બધા ગયા, દેવા ભગવાન વિષ્ણુની ચરણમાં શિર સાગર, પ્રભુ પ્રભુ બ્રહ્માજીની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુ પ્રગટ થઈને કીધું શાંત થઈ જાઓ, કાંઈ પ્રલય બલય નથી થવાનો. આ મારો નાનો એવો ધ્રુવ, એને જરાક શ્વાસ બંધ કર્યો છે ને, તાકે બંધ કર્યો ખોલાવો ન કરાય એમ ભૈયા જાણ. કે હું જાવત છું એના દર્શન દેવા. અને ન્યા જૈન જેવા ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ રૂપે ગરુડાસન થઈને પ્રગટ થયા, પણ ધ્રુવની આંખ્યું બની હતી અને મંત્ર ચાલુ હતો, અંદર ભગવાનનું રૂપ જોતા હતા. ભગવાને કીધું કે અંદર દેખાય એટલે નહીં, એટલે અંદરની ચેનલ બની ગઈ ભગવાન. અને ધ્રુવ ચટપટી કોણ ક્યાં રૂપ અચાનક બંધ થઈ ગયું, જોવે તો એનું એ રૂપ એઝ ઇટ ઇઝ સામે ભગવાન વિષ્ણુ. અહીં ભગવાન હરિનો અવતાર ધ્રુવ મારા દંડવત પ્રણામ કરે. પ્રણામ કરતાની સાથે ધ્રુવને થયું કે મારે કઈક ભગવાનના ગુણ ગાવા જોઈએ, કારણ કે પ્રણામ મૂંગા મૂંગા ન થાય, સ્તુતિ કરતા કરતા પ્રણામ પૂર્ણ ગણાય. પણ એને કઈ જ્ઞાન, કારણ કે ભણવા ગયા ને તો તપસ્યા કરી. ભગવાન શ્રી વિષ્ણુએ પોતાનો પાંચજન્ય શંખ જરાક ગાલે અડાડ્યો, એ ગાલે કપોલને શંખનો સ્પર્શ થતા ધ્રુવ મહારાજને સમસ્ત વેદ ઉપનિષદ પુરાણનું બધું જ્ઞાન થઈ ગયું. અને 12 શ્લોકોમાં સ્તુતિ કરી. ટીકાકાર શ્રી સિદ્ધર સ્વામી કહે છે 12 સૂર્યની જેમ પ્રકાશ નાખી આ દિવ્ય સ્તુતિ ધ્રુવ મહારાજે કરી, જે સ્તુતિ આજે આખા વૈષ્ણવ જગતમાં પ્રત્યેક વૈષ્ણવો માટે આસ્વાદનીય અને રસમય બની ગઈ છે. અંતઃ પ્રવિશ્ય મમ વાચમિ માં પ્રસુપ્તા સંજીવત્યખિલ શક્તિધર સ્વધામના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. આ પહેલો શ્લોક છે. આજે 12 એક પછી એક શ્લોક સ્તુતિ મેળા કરવા ધ્રુવ મહારાજ. અને ભગવાન વિષ્ણુએ કીધું બોલ ધ્રુવ શું જોતું છે તારે. ધ્રુવ કે કાંઈ નથી જોતું, તમી મળી ગયા લક્ષ્મીનો નાથ સચિદાનંદ શરીર, કારણ કે ભગવાન મળી જાય ને હું જોઈ પછી સંસારને. ધ્રુવ મહારાજ હરિભક્તિ વિલાસ, બહુ સુંદર શ્લોક હરિભક્તિ સુદોદયનો વૈષ્ણવ જગતમાં ધ્રુવ મહારાજ દ્વારા ગવામાં આવે છે. એ કહે છે કે હે પ્રભુ કાચન વિચિન અભી પ્રાપ્ય દિવ્ય રત્નમ, હું તો કાચ હાટું મતતો તો મને તો આજ હીરો મણી મળી ગયા છે. સ્થાના ભિલાસી તપસી સ્થિતો હમ. પ્રભુ હું તો સંસારના નાના સ્થાન હાટો થઈને તમારી તપસ્યા કરતો, કે મારા બાપાના બાપા કરતો મોટું મને સિંહાસન મળી જાય. આ સંસારની એક ટુકડા ભૂમિ હાટો થઈને તમારી મેં તપસ્યા કરી. આમ તો મારે આજે એવો મેં નિર્ણય કર્યો તો કાંઈ સંસ્કૃત બોલવું નથી ગુજરાતી, પણ રહેવાતું નથી મારે, કારણ કે જલ્દી પ્રસંગ આગળ વધારવો હતો. કે સ્થાનની અભિલાષા જો તપસ્યા કરે તામ પ્રાપ્ત વાંદે વ મુનિન્દ્ર ગુહ્યમ. દેવતાઓને મુનિન્દ્ર જેને પ્રાપ્ત નથી કરી શકતા એવા સ્થાન, અથવા એને પ્રાપ્ત થયું છે એવા સ્થાન હાટું મેં તમારી તપસ્યા કરી. પણ કાચન વિચિન્મન અપિ પ્રાપ્ય દિવ્ય રત્નમ. કાચનો હીરો કાચ ગોતતો હતો, પણ કોહિનો રાજ હીરા તમે મણી મને મળ્યા છો પ્રભુ. સ્વામી કૃતાર્થો અન્ય વરમ નયાચે. સ્વામી આજે હું કૃતાર્થ થઈ ગયો, મારે બીજું કાંઈ વર નથી જોતું, તમે મળી ગયા હું પૂર્ણ થઈ ગયો. ભગવાન કે નહીં ધ્રુવ, આજ તું ભલે એમ કે પણ આજ મારી ભગવત્તા દાવ ઉપર લાગી છે. કાલ દુનિયા કહેશે ધ્રુવ ને તોડાવી નાખ્યો ને કાંઈ દીધું નહીં. ભગવાન કે તારે ન જોતું હોય પણ મારે દેવું છે. ધ્રુવ કે કાંઈ નથી જોતું. ભગવાને કીધું તારા પિતાનું રાજ જ્યાં સુધી તું પૃથ્વી ઉપર રહીશ 36,000 વર્ષ સુધી તને એ રાજ મળશે, અને તને લેવા મારું સાક્ષાત વિમાન આવશે, અને તને એક એવો ધ્રુવ લોક આપું છું જે મારા ધામ વૈકુંઠ ની જેવો દેશે. અજર અમર પ્રલય થાય ને તો એ ધ્રુવ લોક નો પ્રલય ન થાય. આ પૃથ્વી નો પ્રલય થઈ જાય, સ્વર્ગ નો પ્રલય થાય, તપ લોક બ્રહ્માજી નું લોક રીતે પ્રલય થઈ જાય, પણ વૈકુંઠ નો ભગવાન ના ધામ નો પ્રલય નહીં થતો અને ધ્રુવ લોક નો પ્રલય નહીં થતો. ધ્રુવ લોક ની એક પથ્થર છે ને ત્રિભુવન વેચી જાય ને તો એની તોલે ન આવે, એટલું કિંમતી લોક ધ્રુવ લોક ભગવાને આપ્યો. ધ્રુવ ને હાલે જો ભગવાન દેતા હોય તો છપ્પર આને કહેવાય. ભગવાન ની કોઈ ભજન કરે ભગવાન એને છૂટે. અને રાજ તો જો, અને હકીકત એવું બન્યું હરિદ્વાર આ ગંગાજીના પાવન તટ ઉપર શ્રી ધ્રુવ મહારાજ જયારે તપસ્યા ઋષિ મુનિઓ ને કરતા હતા ને ભજન માં લીન હતા, એ વખતે સાક્ષાત વિષ્ણુ વિમાન આવ્યું, પુષ્પ વિમાન પાર્ષદ સહિત, અને પ્રાર્થના કરે ધ્રુવ મહારાજ બિરાજો આ તમારી માટે ભગવાન વિષ્ણુ એ મોકલ્યું છે, આ પૃથ્વી માં હવે તમારે નથી રહેવાનું. બાપરે આપડી હાટું આવે ક્યારે ભગવાન. અને આના લોકો નાની એવી ગાડી આવે તો ખુશ થઈ જાય ગામમાં. હવે એ ભટકાડે છે, કેટલાય હોસ્પિટલ એ ગયા ગાડી ને લીધે. આ સંસારમાં સુખ છે નહીં, સુખ 1 કિલો હોય એની પાસે 10 કિલો દુઃખ છે જો સમજાય તો. કોરે કોરું ચોખ્ખું સુખ જોતું હોય તો કેવલ ભક્તિમાં છે. રસગુલ્લા બહુ ભાવતા હોય ને બે ખાવ, ત્રીજું ચોથું ખાવ તો એ દુઃખ. પરમેનન્ટ સુખ આ એકય વસ્તુ, એક વસ્તુ તમારા બુદ્ધિ લગાડીને વિચાર કરી બતાવો કે જેની અંદર સુખ એકલું હોય દુઃખ હારે ન હોય એવી. ગુલામ થઈ જાવ તમારું એક વસ્તુ ભક્તિ સિવાય એવી બતાવો. આ સંસારનું કોઈ પદ હોય, ધન હોય, સંબંધ હોય જેમાં દુઃખ ન હોય એવું બતાવો. કેવલ ભગવાનનું નામ અને કીર્તન એવા છે જેમાં દુઃખ નથી, બાકી બધામાં સુખ ની હારે દુઃખ, સુખ ની હારે. પણ ક્લિયર 100% સુખ કેવલ ભજનમાં. વિચાર કરજો નવરા પડો ત્યારે, અત્યારે અહીંયા જામ પર ધ્યાન રાખજો. જોવો અહીંયા વિમાન આવે છે, એવામાં ધ્રુવ મહારાજ ચડવા જાય ને સાક્ષાત કાળ મૃત્યુ હરે કૃષ્ણ હરે. સાક્ષાત મૃત્યુ આવીને કહે છે ધ્રુવ મહારાજ તમે ભગવાનના ધામમાં ભલે જાઓ પણ આ શરીર છે ને એ મારો ખોરાક છે, આ શરીરથી કોઈ ક્યાંય જઈએ કે આને તો મારે મારવું જ પડે કારણ કે માને ભગવાને આ શાસન આપ્યું, કોઈ વ્યક્તિ સદેહ ક્યાંય ન જઈએ કે મરીને જઈએ એટલે તમે મરવું પડશે, પણ બીજાને આ કાળ છે ને એ મારી નાખે ખબર ન રહે. મને તમને ગાળો નહીં આપે ક્યાંય ના ક્યાંય છું ને ટ્રેનમાં પ્લેનમાં ગમે ત્યાં ખબર નહીં રહે ક્યારે ઉપાડ લેશ, પણ ઈ કાળ સાક્ષાત ધ્રુવ ને પ્રાર્થના કરે છે પ્રભુ મારું તમારે હવે કઈ હાલતું નથી, હું તમને પ્રાર્થના કરું તમારું શરીર આપી દે. કેટલો વટ છે તમે જુઓ તો ખરા ધ્રુવ નો. વિલક્ષણ ભક્ત પ્રભુપાદજી એને કહેતા ધ્રુવ નિડર ભક્ત છે, જેને કાળ પ્રાર્થના કરે તમારું શરીર આપી દે ને જરા. અને આપણને બીજા મોટા 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 દેવતાઓ રહી છે કોઈને પ્રાર્થના ટાળી દેશે પાડી દેશે તરત, પણ ધ્રુવ ને આ પગે લાગે છે પ્રભુ તમારું શરીર તમે જાઓ ભગવત ધામ તમને દિવ્ય શરીર છે ને પણ આ મને આપી દો. જેવું મસ્તક ન આવ્યું ને ધ્રુવ મહારાજે પોતાનો જમણો પગ એના માથા ઉપર મૂકી અને ભગવાનના વિમાનમાં ચડી ગયા કે નદ્ય ઉજા થાય કે. અને વિમાનમાં ચડતા ઈ ધ્રુવ નું શરીર દિવ્ય ચિન્મય થઈ ગયું, મૃત્યુ ઉભો રહી ગયો રોતો રહી ગયો સદેહે ચડી ગયા ભગવાનના વિમાનમાં ધ્રુવ મહારાજ. મૃત્યુ કૃત્યેવ મુદ્રંગરી સમારોહ હરે પદમ, મૈત્રીજી કહે છે કે મૃત્યુના માથા ઉપર પગ દઈ અને આ ધ્રુવ મહારાજ ભગવાનના વિમાનમાં ચડી ગયા, કોઈ કાંઈ ન કરીએ. આ છે ભગવાન વિષ્ણુના ભક્તોની શાન. દુનિયાના દેવતાઓ પણ જેના કાળ જેના ચરણોમાં ઝૂકવું પડે છે ભગવાનના ભક્તો સામે, એવા ધ્રુવ મહારાજ ભગવાનના ધામમાં ગયા ને તો વિમાન જાતું તેને કીધું એ ભાઈ ઉભા રહ્યો ઉભા રહ્યો થોડુંક ધીમું આવતું એટલે એના કઈ ડ્રાઈવર ને પેટ્રોલ એ તો મનની ગતિથી હાલતું. એ કે મારી માતા જેને મને જન્મ આપ્યો. એ કે ધ્રુવ મહારાજ તમારા જેવા ભક્તો જ્યાં થાય ને એની માતાનું પૂછવાનું હોય આ જુઓ વિમાનમાં એની તમારે પહેલા જાય છે, ધ્રુવ ની માતા પહેલા જાય. તમે ચિંતા શું કરો, અદભુત. આ તો મેં તમને સંક્ષેપમાં કીધું ધ્રુવ ચરિત્ર, કારણ કે શ્રી ચૈતન્ય મહાપ્રભુ ગંભીરામાં રાધા પ્રેમ રસ આસ્વાદન, કૃષ્ણ પ્રેમ રસ આસ્વાદન કરતા ને, છતાં પણ ગદાધર પંડિત આગળ ધ્રુવ ચરિત્ર અને પ્રહલાદ ચરિત્ર જરૂર સાંભળતા, જે આપણને ભક્તિનું જ્ઞાન આપે છે, આપણા અહંકારને તોડે છે. અને ભક્તિમાં કેટલું, ધ્રુવ શબ્દનો અર્થ થાય દ્રઢ, દ્રઢતા. એકવાર નિશ્ચય તો દ્રઢ નિશ્ચય. એમ આપણે બધાએ ધ્રુવ ચરિત્રમાંથી ભક્તિમાં દ્રઢ નિશ્ચય કરવાનો છે કે માળા કરશું જ, સત્સંગ કરશું. અમે અવળો નિશ્ચય કરો, માવા સોડશું. છે કોઈ અહીંયાથી એકાદો, એકાદા મરત તો નીકળો, કાંઈ જરા આંગળી ઊંચો કરો, પ્રભુજી આજથી માવા નહીં ખાવ. એકાદો તો કયો બાપ છે કે નહીં કોક? વાહ ભાઈ વાહ, શું નામ છે પ્રભુજી તમારું? આજથી આ પ્રભુજી નહીં ખાતા તમાકુ, બીડી, બાબા, કઈ વસ્તુ નહીં. ઓકે ભગવાન, જો આને કહેવાય. આ હા, કથા મારી સાર્થક બાપ. એક ને તો છે કોઈ બીજા હજી અહીં? હે, ચા, કોફી, બીડી, તમાકુ આ બધા નશા કહેવાય છે. અને જો તમારે ભારતની સંસ્કૃતિને ઉજળી રાખવી હોય અને ભગવાનને પામવું હોય ને, તો તમાકુ ને માવાને છોડો. બધા નાના મોટા બધા આપણે આવડાને નમ્ર નિવેદન કરું, માવા ખાઈને આવે ને આવડાને કરવા ન દેતા ઘરમાં. રસોઈ નહીં જ બને કે જાઓ બહાર ખાઓ. તમને ખબર છે, તમે માવા ને તમાકુ ને બીડી ખાઈને આવો છો ને, તમે પીવો ની ગ્લાસ આંટો થાય, છોકરા ને બૈરા ને તે નશો જાય. તમે છે ને લેબોરેટરી કરાવજો, એના ખૂનમાં નશો નીકળશે. બાપના બોલથી કહો, કારણ કે બાપ બધું. તમે એકલા નશો નથી કરતા, આખા ઘરને કરાવો છો. જે ઘરમાં રહ્યો એ બધું દૂષિત કરો છો. એટલા માટે મારું હાથ જોડીને નિવેદન, અહીં બેઠા એ બધાને તે, અને આ કેમેરાની અંદર જોઈ રહેલા બધા ટીવીના, ભાવનગર જિલ્લાના બધા શ્રોતાઓને, કે જો મારી કથા તમને ગમી, થોડોક પણ ભાવ જાગ્યો હોય, તો તમારી પાસે બીજું કાંઈ નથી માગતા. મંદિર પ્રોજેક્ટમાં એક રૂપિયો ન આપો તો હાલશે, પણ તમે જીવન સુધારો, પવિત્ર કરો, તો અમારી નમ્ર પ્રાર્થના. કારણ કે તમે પવિત્ર થઈ જશો ને, ભક્તિ કરશો ને, તમારે કરવું નહીં પડે, એ ભગવાન કરશે. તમારા તમે ઈચ્છા કરો, ભગવાન પૂરી કરશે. એટલા માટે આ નિવેદન છે, પ્લીઝ બધાની પાસે મારો બોલાવવાનો સમય નથી. હું જાણું છું ઘણા મનમાં, આજથી ભગવાન બધાની સામે અને બધાના હૃદયમાં બેઠા, અને આ ભાગવત ભગવાન તમારી સામે છે, અને આ વૈષ્ણવનો સમાજ છે, આ ભાગવતનો જ્ઞાન મંડપ છે. એની અંદર હૃદયથી દ્રઢ સંકલ્પ કરો કે આજથી કોઈ પણ પ્રકારનો નશો અમે નહીં કરીએ. જો વૈષ્ણવ કહેવા માંગતા હોય તો, ભગવાન વિષ્ણુના હૃદયમાં રાજ કરવું હોય, અને તેથી તમારા ભાવ સુધરશે, તમારા પિતરો તરશે, અને ભગવાન તમને તમારી મારી માટે વિમાન મોકલશે. વડીલોએ ખાસ આ વાત ધ્યાનમાં લેવી જોઈએ, પ્રોત્સાહન નો આપવું જોઈએ. અને યુવા પેઢી તો બહુ આ વાતને સિરિયસ લે મારી, કારણ કે આ લોકો તો પાકી ગયા છે ને, હવે કિનારે બેઠા, આપણું આખું જીવન પીડ્યું છે. અરે જે ધન, જે રૂપિયા હાટું થાય ને, આપણે પરિવારની હારે નથી રહી શકતા, માતા પિતાની સેવા નથી કરી શકતા, છોકરા બાળકો હારે નથી રહી શકતા, પરસેવાના ટીપા પાડી પાડીને જે ધન હાચું ખોટું પાપ કરીને કમાવી, એવું ધન નશામાં હું કામ નાખું, જેનાથી શરીર બગડે, બુદ્ધિ બગડે, પાપ લાગે. એ કરતા તો કેટલાય ગરીબો આંટા મારે છે, કેટલાય ધર્મના કામો થાય છે ગાયુંના, અને કેટલાય ન્યા લાખો ને તોય તરી જાય. જેટલા માવા ખાવશો ને, એટલા રૂપિયા આપી દો ને, મંદિર થઈ જાય ભાવનગરમાં. આ બેઠા છે એટલા નિર્ણય કરે ને કે વરના એટલા એટલા રૂપિયા મંદિરમાં નાખવી ને, બહાર જવું ન પડે આ મંડપની મંદિર કરવા. પણ જુઓ માનસિક ચેતના ધરાતળ કેટલું વહી ગયું છે. આ ધ્રુવના પ્રસંગથી ધ્રુવ વિચાર કરો, જીવનમાં ઉતારો આ બધી વાતોને, તો કથા સાર્થક થઈ જશે. કારણ કે પહેલાના ઋષિ મુનિઓ અને રાજર્ષિઓ ભગવાનની કથા સત્સંગ સાંભળવા માટે બધું છોડીને જતા, અને તમારે કાંઈ છોડવા નથી, ઘરે બેઠા કથા નહીં, ઋષિઓ તમારા આંગણે આવ્યા છે. ભાવનગરમાં વિજયરાજમાં, વિજયરાજનગરના કેટલાય વિજયરાજવાળા હજી હૂતા છે, અહીંયા આવતા જ નથી. બોલો, આ સંત સમાજ એની સામે આવ્યો છે, આજે ભાગવત ભગવાન એની સામે આવ્યા, આ કથાના રૂપમાં કૃષ્ણની કૃપા એની સામે આવી છે, છતાં દુર્ભાગ્યશાળી વ્યક્તિઓ નથી લાભ લઈ શકવાના. પણ એ દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી નાખો, સમય આવી ગયો છે, નહીં તો કાળ ક્યારે ખાઈ જશે ને ખબર નહીં રહે. એક એક મિનિટ કિંમતી છે મનુષ્ય જીવનની, અને એ મિનિટ કરોડો રૂપિયા વહી ગયો નાખી દો ને, તો એ પાછી નહીં મળે જે અત્યારે મારીને તમારી પાસે છે. અને એનો દુરુપયોગ નહીં, સદુપયોગ કરી જાણો. ભગવાને તમને ધન આપ્યું છે ને, સદુપયોગ કરી જાણો એનો. ધન આપ્યું છે ને, એ શક્તિનો સદુપયોગ કરી જાણો. અને સદુપયોગ એ છે ધર્મ અને સમાજની સેવામાં એ ધન લાગે ને ત્યારે એનો સદુપયોગ છે. ભગવાનમાં કે સેવામાં ધન લાગે ત્યારે, ભગવાનની સેવામાં તન લાગે ત્યારે, અને ભગવાનની લીલા કથામાં મન લાગે ત્યારે એ આત્માની સદગતિ થાય છે. એટલા માટે પહેલાના તમે જુઓ આગળ ઇતિહાસ કહે છે કોણ, સાક્ષાત શ્રી મૈત્રેયજી આ કથાને પૂરી કરે એટલે પરીક્ષિતજી મહારાજ પૂછે કે આ તો તમે ઉતાનપાદના પુત્ર ધ્રુવની વાત કરી, ધ્રુવની અંદર અંગ થયા અને પ્રાચીન બરી થયા, પૃથ્વી મહારાજ થયા, બહુ રાજર્ષિઓના ઇતિહાસ થયા, છતાં લુપ્ત થઈ ગયો એવું મેં સાંભળ્યું છે. મોટા પુત્ર નું શું થયું? કે પ્રિયવ્રત મહારાજ ને ભળીને સૃષ્ટિમાં લાવવા પડ્યા, કારણ કે આ વંશ પાછો લુપ્ત થયો. તો પ્રિયવ્રત મહારાજ ના પુત્ર આગ્નિતના આ રીતે પુત્ર પરંપરામાં ઋષભદેવ ભગવાનને અવતાર લીધો અને ઋષભદેવના પુત્ર થયા ભરત, રાજર્ષિ ભરત. જે ભરત મહારાજે ભર જુવાનીમાં આ રાજપાટને છોડી અને વૈયા ગયા હતા તપસ્યા ભજન કરવા. જહો યુએવ મલવત, કેવી રીતે સંસાર છોડ્યો? જેવી રીતે મળ કોઈ છોડે ને કેમ એને હામું ન જવાય, એમ સંસારને છોડ્યો. તો છોડ્યો, મોબાઈલ લઈને ન જતા, છોડ્યો ન કહેવાય. જેવી રીતે માણસ કેમ મળ પછી એને હામું નથી ગંદકીમાં, એમ સંસારને મળ ઘોડે છોડી અને રાજર્ષિ ભરત નીકળી ગયા હતા. પણ એવી જગ્યાએ ગયા પછી તે જો દયા હતી ને, દયાની હારે હારે બુદ્ધિથી કામ ન થયું. એક હરણી જપ કરતા હતા ને ત્યાંથી કૂદીને જવા ગઈ, સિંહની મોટી દરાડ સાંભળી, હરણી ભાગી, ગર્ભવતી હતી, એ જળમાં એ બચ્ચું પડી ગયું ને હરણી કૂદી ગઈ અને બચ્ચું તણાવવા માંડ્યું. જળ ભરતજી જોતા હતા એને, એમ તો ઓહો જીવ બચાવવો જોઈએ, બચાવ્યા એ હરણના બચ્ચા, બચાવીને બહાર મૂકી દીધું. હવે જે ભરત મહારાજ ભક્તિના ઉચ્ચ શિખર ઉપર જેને કેટલા સંતાનો કેટલી રાણીઓ બધું છોડીને આવ્યા છે, આજે હરણને હાચવે છે દયાના કારણે, કારણ કે સંતના હૃદયમાં દયા હોય. પણ એ દયાની પણ લિમિટ હોય, નહીં તો દયા ડાકણને ખાય ને એવી દશા થાય. જોવો અહીંયા હરણને બચાવવા, પછી રોજ હરણ નહીં કે આ નાનું છે આને કોઈ કઈ કરી ન જાય, બીજા જાનવર ખાઈ ન જાય, એમ મીંડા ધ્યાન રાખવા. માળા બાજુમાં પડી ગઈ, આરતી થાય કે ન થાય, ધ્યાન થાય કે ન થાય, ભગવાનની સેવા, મીંડા હરણનું ધ્યાન રાખવા. સંસાર છોડીને આવ્યા છે અને હરણના બચ્ચા મળવાના, અને પછી તો હરણે ખાધું હશે કે નહીં, હરણે પીધું હશે, રાતથી હરણનું ચિંતન મીંડા કરવા. ભક્તિમાં ઉચ્ચ ભાવ સ્તરમાં પહોંચી ગયા હતા અને હરણનું ચિંતન મીંડા કરવા. અને શરીર છૂટી ગયું તો ગીતામાં તો લખ્યું છે કે જ્યાં મન જ્યાં આશક્તિ હોય એ શરીર મળે, હરણ થયા. મહારાજ ભરત હરણ થઈ ગયા, હરણનું બચ્ચું સાંભળ્યું, હરણ હરણ કરતા હતા. હવે જોવો એ એક હરણ હતું, મારે તમારે કેટલા હરણ છે. હરણ એટલે હલવાડે ઈ આપણને, કેટલા હરણો હું તમી આપણું શું થાય. એક હરણ જડ ભરત આ ભરત બનાવી દીધા, અને ભરતસિંહને હરણ બનાવી દીધા. ઇતિહાસ પોતે કે છે કોને સામે, રાજા રહુગણ સૌવીર, આ સૌરાષ્ટ્ર, સૌવીર સૌરાષ્ટ્રની જ વાત છે. અહીંનો જ રાજા થયો એક રહુગણ રાજા. અને રાજા રહુગણ સત્સંગ કરવા માટે કપિલદેવના આશ્રમમાં જતા હતા. બદ્રિકા કપિલદેવ ગંગાસાગરના કિનારે તપસ્યા કરે છે. તો રાજા રહુગણ સત્સંગ કરવા હતું કપિલદેવ પાસે જતા હતા. પાલખીમાં ચાર કહારો ને, કારણ કે રાજા હતા, પાલખી ઉપર અંદર બેહીને જતા હતા. અને એ વખતની વાત છે કે જે હરણ બન્યા છે એને પૂર્ણ બુદ્ધિ હતી. કારણ કે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે ભલે જ્યાં મન હોય ને આ શરીર મળે, પણ મારી ભક્તિ કરી હોય ને એ વ્યર્થ જાતી. એ સ્મરણ એને હતું, ભલે હરણના શરીરમાં હતા તો એને યાદ કરે, અરે હું રાજર્ષિ ભરત હતો અને મેં સંસાર છોડ્યો ભગવાનને પામવા અને હરણમાં ફસાઈ ગયો એટલે હરણ બન્યો. પછી એને ચેન પડતું નતું, કારણ કે હરણના શરીરમાં ભક્તિ થાય નહીં, સેવા ન થાય, માણના શરીરમાં થાય. આ કૂતરા સત્સંગમાં આવે ને તેને કાઢીને આપણે મોકલી દઈએ, માણાને કેવી આવો ના હોય હે ને. કોઈ પણ શરીરમાં ભજન નહીં થાય, કેવલ માણાનું શરીર ભજન કરવા માટે મળ્યું છે. હરણમાં એને સ્મૃતિ હતી પણ ભજન ન, એટલે એને પોતે જ આત્મહત્યા કરી નાખી, હરણનું શરીર કે મારે મુક્ત થઈ જવું સામે. અને બીજા જન્મમાં એ જડ ભરત બન્યા. એક બ્રાહ્મણના ઘરે એનો જન્મ થયો, પણ એનો બાળપણથી એની સ્મૃતિ હતી કે હું હલવાનો હતો એક હરણના કારણે, આ જન્મમાં કોઈને કાંઈ સંબંધ બાંધવાના નથી, રાત દિવસ કૃષ્ણ અને રામનું સ્મરણ કરવાનું છે મારે, મારા ભગવાનનું. એટલે એના પિતાજી એના ભાઈઓ એને ભણવા મોકલે, એક અક્ષર શીખ્યા જ નહીં, એને ગાયત્રી શીખવાડે શીખે જ નહીં, કોઈ કામ કરે તો બાપ હે બધું. બોલ્યા કે આ ભરત નહીં જડ ભરત છે, નામ પડી ગયું જડ ભરત, ખાવ જડ જ તે, કોઈ નું સાંભળે નહીં, કોઈ બેઠા રે ને તો તમારે આમ બેઠા જ રે, 24 કલાક હુતા રે તો હુતા જ રે, ખાવાનું આપે આખા ઘરનું એકલા ખાઈ જાય, કોઈ બસ જડ હાવ એકદમ જાણે લાશ ન હોય એમ, ન કઈ બોલવું ન કઈ સાંભળવું, કારણ કે બહાર થી એવા હતા, અંદર થી તો ભગવાનના મન એને ભગવાનને લગાડી દીધું, કારણ કે એને નક્કી કર્યું તો કોઈની હારે થોડુંક પણ બોલીશ ને તો આ જગત હલવડવા વાળું છે. જો હું તમને એક ઉદાહરણ આપું, કાગડા ને કોઈ પિંજરામાં પાળે ખરા, પોપટ ને પાળે હું કામ, કારણ કે બોલે ગમે, બોલે હલવાય, કાગડા ને કોઈ એને તો ભાગડે, તમારા ગુણ હશે ને કઈક બોલવાના કઈક તોય તે ધ્યાન રાખજો હલવાડી જશે, અનુભવ છે આ બધા, ભજન છૂટી જાય, કારણ કે સંસાર હલવાડોમાં વધારે ધ્યાન આપે. ભરત મહારાજ ને પાક્કો વિનય સ્મૃતિ હતી કે આમાં કોઈ ને બોલવાનું નહીં, અને એ બેઠા હતા તો પેલા એની મોટા થઈ ગયા એના ભાઈઓ હતા, એને કીધું આ કોઈ કામનો આ માણા નથી આ ભાઈ આપણો, એક કામ કરો ગામડામાં છે ને ખેતરમાં ચકલ્યા ને પારેવા છે ને આપણું અન્ન ખાઈ જાય ને એક ઓડું ઊભું રાખવું પડતું, ખબર હોય તમને, એ કે આ ઓડા માલશે અને ખેતરે મૂક્યા હોય એ બધી ભાભીઓ, અને ના મોકલે જડ ભરત કઈ હતું એ કે ના હતું ના, એની માટે તો આઠે ફોર આનંદમાં હતા, બધે ભગવાન જ જોતા, ભગવાનમાં મન હતું એના શરીરમાં હતા જ નહીં, ના આવી. અને એવામાં આ રાજા રઘુગણ ની પાલખી નીકળી અને એમાં એક કહાર એક જે વાહન હતો ઉચકવા વાળો એ માંદો પીડ્યો, અને રાજા હતા દેશના એટલે ગમે ને કામે લગાડી દે, એ કે જાઓ ગોત દેવો, તો ગોતતા ગોતતા આ મળી ગયા જડ ભરત, એ કે હાલો આ ઉપાડીએ કે આમ છે મજબૂત માણા, કારણ કે ખાધેલ પીધેલ હતા, જડ ભરતજી ની ચિંતા કઈ હતી એટલે શરીર બહુ સારું હતું, જે ઈર્ષાળુ ને બહુ ચિંતા કરતા નહીં તમારે હારા જ ન થાય, પણ જડ ભરત તો મસ્તીમાં હતા તમારા મોજમાં, એને તો ઘટેલું ગાંઠા બંધ શરીર હતું તમારું, એ કે આ હાલે એમ છે. મારે તમને એ કેવું છે કે પેલાના રાજાઓ સંસાર છોડી અને કથા સાંભળવા પાલખીમાં બેસીને જાતા, અને આપણું કેટલું ભાગ્ય છે કે કાંઈ છોડ્યા વગર આપણા ઘેરે કથા અને સત્સંગ આવે છે, નિત્ય આવશે એવા ઉપાયોને સાથ આપવો પડશે. અહીંયા જુઓ બિહારી તો દીદા જડ ભરત, પણ જેવા પાલખી હાથમાં લીધી તો જડ ભરતજી નો એક તો શરીર મોટું, એના જે શું કહેવાય સ્ટેપ, હા ગરુડદત્ત ભાઈ હરી કૃપા કરી છે, આ સ્ટેપ મતલબ ઓલા, પણ એને કહીને કીધું કે આપણી ભાષામાં કહેવાય લાંગા, મોટા ભરતા હતા, કારણ કે એની શરીર જ એવું હતું, તે ઓલા જે તૈણે હતા એની કરતા આનું એક પગ આગળ જતો, એટલે પાલખી તો હલી જાય, અને રાજા અંદર કે કારું કેમ ડિસ્ટર્બ થાય છે, જુઓ આને કેટલી બુદ્ધિ હતો રઘુગણજીને, એટલે તને હલે તાર ડિસ્ટર્બ થાય ઓલા તૈણે ઉપાડે ને કઈ નહીં થતું હોય હે ને, એને એનો વિચાર કર, પણ નહીં, એ કે કોણ છે આમ કરે છે, તો ઓલા તૈણે કે રાજા આ નવો આવ્યો ને હખડો નહીં રે, અમારો વાંક નહીં, કારણ કે એમ તો ગમે ટીપ છે આવતો, એને કીધું એ ભાઈ સીધો આયેલ હરખો આયેલ જરાક, આ મને તકલીફ થાય છે, જડ ભરત તો એને તો સાંભળવાનું ટેવાયેલા જ નહોતા, એ એની મસ્તીમાં જ હતા, હું કામ એમ કરતા ખબર, કારણ કે નીચે કીડીઓ આવતી હતી ને તો કીડી મરી ન જાય એનું ધ્યાન, કીડી આવે તો ક્યારેક લાંબો પગ ભરે, કીડી હોય તો જરાક નજીક ભરે, કોઈ જીવ ન મરવો જોઈએ આનું ધ્યાન જડ ભરત જે રાખતા. હવે જો ઘણા કહે છે કે અમારે સત્સંગની જરૂર નથી, અમે પાપ નથી કર્યા, તમે મેં કેટલા પાપ કર્યા એ મને તમને ખબર નહીં, જીવન જ ન હાલે પાપ વગર, મેં તમે કેટલા કીડા મકોડા મારી નાખ્યા છે ને, ખાવામાં પીવામાં હાલવામાં પાણી ભરવામાં, પાપ તો થાય જ તે, જીવન નો આલે પાપ વગે, એટલા માટે ભજન કર્યા વગર છુટકારો નહીં થાય. આ તો જડ ભરત જેવા જ્ઞાની જોવો ને કે કીડી ન મરવી જોઈએ, અને પાલખી હલે ક્યારેક ક્યારેક લાંબો ઠેકડો ભરે, ઓલા તૈણે નહીં પણ મજબૂત હતા, પાલખી હોતા ઉપાડીને મૂકતો, લોંગ જમ્પ થઈ જતો, ઓલા રાજા તો હલી જતો આખો, હું થઈ રહ્યો છું, એને કીધું એ ભાઈ ઉભા રહ્યો પાલખી ઉભી રાખો, ઓલા ને કેમ તને વાંધો, તું બહુ પાતળો લાગે છે, જો ખાધેલ પીધેલ તો નથી, તું ઉપાડી નથી, એટલે વ્યંગમાં બોલતા હતા. જડ ભરતજીને કાંઈ મનમાં નહોતું, એ કે સીધો હાલ નગર યમરાજ જે ચિકિત્સા કરે ને એવી તારી અહીં કરી નાખી છે, રાજા શું હાલ હરકો હાલ, ઓલા કાંઈ ઓબ્જેક્શન લે વળી પાછા, અને વળી ના તમારી કીડીઓ તો મરવા દે ને, વળી લાંગા મોટા ભરે ને ક્યારેક ટૂંકા ભરે ને, તો હલવા માંડી, હવે તો જડ ભરતજી રહેવાનું નહીં, રહું ગણ ઉતરા એઠા પાલખીમાં, એ કેમ, પણ એ વખતે જડ ભરતજી એક જ શ્લોક બોલ્યા આહા કે હે રાજા, તમે કીધું કે હું પાતળો નથી જાડો નથી, સાચી વાત છે, હું જાડો નથી અને હું પાતળો, કારણ કે આત્મા નથી જાડો નથી પાતળો. તમે કીધું કે નથી તું કાળો કે નથી નીચો, હકીકત આત્મા નથી નીચો કે ઊંચો. બહુ ઊંચી જ્ઞાન ના લેવલ ની વાત કરી દીધી એને. તમે જે કઈ કીધું એ સાચું છે, કારણ કે શરીર જાડું પાતળું હોય, શરીર સ્ત્રી પુરુષ નું હોય, શરીર ની અંદર કઈ, આત્મા તો એક તત્વ સનાતન છે. રાજા રહુગણ હેઠા ઉતરી અને પાલખી માંથી દંડવત પ્રણામ જડ ભરતના ચરણોમાં કર્યા, કારણ કે કળી ગયા કે આ કોક મહાન સંત છે, નહીં તો આવી રીતે બને નહીં. બહુ સુંદર શ્લોક જડ ભરતજી ની સામે રાજા રહુગણજી બોલ્યા છે. બધા શ્લોક બોલવાનો મારી પાસે સમય નથી, પણ એક શ્લોક બહુ સાર લેવા જેવો જીવનમાં છે એ તમારી સામે કહું. જડ ભરતજી ને જોઈ દંડવત પ્રણામ કરીને રાજા રહુગણ કહે છે, નાહમ વિશંકે સુરરાજ વજ્રમ, હું છે ને દેવતાઓના ઇન્દ્ર ના વજ્ર થી નથી બીતો. નત્રયક્ષશૂલા નયમસ્ય દંડાત, હું શિવજીના ત્રિશૂળથી નથી બીતો, હું યમના દંડથી નથી બીતો, હું સૂર્યના અગ્નિના તેજથી નથી બીતો. પણ હે દેવ, હે સાધુ, આ રહુગણ કહે છે જડ ભરત, હું કોઈથી નથી બીતો, પણ એક વ્યક્તિથી બીવશું, ભગવાન વિષ્ણુના સંત બ્રાહ્મણોના ચરણોમાં કરેલા અપરાધથી બીવશું. આજ મારથી તમારો અપરાધ થઈ ગયો છે, મને માફ કરી દો, મને માફ કરી દો, એમ કરીને વળી દંડવત. જુઓ ભગવાન આ શ્લોક કેટલો મહિમા આપે છે વિષ્ણુના ભક્તોને. વાત એ છે કે જે વિષ્ણુના ભક્તનો અપરાધ કરે એને શિવજીનું ત્રિશુળ કે વજ્ર કોઈ કાંઈ રક્ષા નહીં કરી શકે. અને એની કથા કાલ આવશે અંબરીશના પ્રસંગમાં. દુર્વાસાને લેફ્ટ રાઈટ લેવરાઈ લે છે ત્યારે અંબરીશના અપરાધ કરવાથી. બહુ પ્રણામ કરે, પગે લાગે. રહુ ગણે તપસા ન યાતી, એને કીધું કોણ છો તમે, કપિલ દેવ છો, સનત કુમાર છો? તાકે ના ના, અહમ પુરા ભરતો નામ રાજા. અરે તે નામ સાંભળ્યું છે, એક રાજા થઈ ગયા ભરત. તાકે અરે એ તો પરમ પ્રતાપી ને આખા વિશ્વના ચક્રવર્તી સમ્રાટ. તાકે એ હું જ હતો, પણ એ તો એક હરણ માં આસક્તિ થઈ ગઈ એટલે હરણ થવું પડ્યું, અને અત્યારે હવે જડ ભરત ના રૂપમાં હું પ્રચલિત છું. તાકે કૃષ્ણ નો પ્રેમ ભક્તિ કઈ રીતે મળે? ભગવાન વિષ્ણુના શુદ્ધ ભક્તોના ચરણોમાં પ્રણામ કરવામાં આવે ત્યારે એ ભક્તિ ભજન સુખ ને પામી શકે છે. રાજા રહુગણ ને દિવ્ય ઉપદેશ આપે. રાજા રહુગણ નેન્યા પ્રણામ કરી, ન્યાતન્યા સત્સંગ સાંભળી અને જીવનને સાર્થક કરી લે, ગંગાસાગર જવાની જરૂર ન રહે. જેવો ભગવાનની કૃપા થઈ જડ ભરત નો પ્રસંગ પાંચમા સ્કંદ ની અંદર બહુ વિસ્તારથી છે. છઠ્ઠા સ્કંદમાં જ્યારે નરક નું વર્ણન સાંભળી અને મહારાજ પરીક્ષિત નું હૃદય કાપી ઉઠે છે ત્યારે એ કહે છે કે પ્રભુ આ નરક માંથી કઈ રીતે માણા બચશે, કારણ કે માણા પાપ કરે એ નરક માં જાય. ત્યારે ભગવાન સુખદેવ સ્વયં સુંદર કથા કહે છે કે કોઈ વ્યક્તિએ ગમે એટલા પાપ કર્યા હોય, ભગવાન કૃષ્ણની ભક્તિ કરે, વિષ્ણુની ભક્તિ કરે અને ભક્તિમાં તે કેવલ ભગવાનનું નામ લે, એના બધા પાપ બળી જાય છે, એને નરકમાં જવું પડતું નથી. તો કે કોઈ એવી કથા, હા, અજામિલ નામનો એક પાપી વ્યક્તિ, બહુ પાપ કર્યા હતા, સાધુની કૃપાથી એને એક છોકરો હતો, એનું નામ એને નારાયણ રાખ્યું હતું. અંત વેળાએ જયારે અમદૂત આવ્યા ને ત્યારે બી ગયો, કારણ કે પાપ એટલા યમદૂત આવે. ત્રણ યમદૂત આવ્યા મોટી રાસ પાશ લઈને બાંધવા લઈ જવા જીવને, અજામિલ ને. અને એ વખતે નારાયણ છોકરાને કે છોકરા ભાગી જાય, નારાયણ નારાયણ બોલ્યા. ચાર વિષ્ણુ દૂત ચમકતા તલવાર લઈને હેઠે ઉતર્યા. યમદૂત ને કે ખબરદાર, મૂકી દેવાને. તાકે આ પાપી છે, કે પાપી નહીં, નારાયણ નું નામ લે, એને કોઈ દી પાપી કહેવાનો નહીં, એના બધા પાપ બળી ગયા. તાકે પણ આને નારાયણ નું નથી લીધું, એના છોકરાનું લીધું. તાકે છોકરાનું નામ પહેલા કે નારાયણ નું પહેલા? ગમે એ રીતે ભગવાનનું નામ ઊંઘ આળસ પરાણે પ્રેમથી ગમે રીતે લીધું હોય, એના પાપ પડીને ભસ્મ થઈ જાય. તમે જલ્દીથી અહીંથી વયા જાઓ, એટલે તમને મારી નાખશે. બી ગયા યમના દૂતો, કોઈ દી કોરે કોરા પાછા નહોતા આવ્યા. વિશ્વ ઇતિહાસમાં પહેલો દાખલો કે યમના દૂતો કોઈને લેવા આવે અને કોરે કોરા જવું પડે, જેમ અત્યારે માર્કેટમાં ઘણા કોરે કોરા આવે, ઘણા કોરે કોરે કોરા આવે એ હારા, ઘણા તો ઓછા કરીને આવે. યમના દૂતો કોરે કોરા આવીને સીધા યમરાજના ચરણોમાં નાખી એની પાસે, એ કે હાલ્યો ક્યાં મોકલો છો અમને? માંડ માંડ બેચા ઓલા કેવા આવ્યા હતા, ચાર દૂધ ટાળી દે તમને, તાકે તમને રોકે તાકે આ તાકે પણ એને થામુ તાકે પણ હું હામું કેવો એનો તેજ પ્રતાપ એટલો માંડ માંડ બેચ્યા જોઈને હામાં ઉભા રહ્યા તો છોકરા બૈરા રખડી ખા તમારા કોણ છે એ કોણ સ્વરૂપનું વર્ણન કર્યું તરત એને કે આવા હતા ચાર હાથ હતા સુંદર પિતાંબર અરે આ તો વિષ્ણુના પાર્ષદો યમરાજ તરત કળી ગયા અને ત્યાંથી કે અરે સારું છે બચી ગયા તમે લોકો કારણ કે એ વિષ્ણુના ભક્તો પાર્ષદો તો ગમે સાંભળો સાંભળો બધાને ભેગા કર્યા બધાને બોલાવો કામ બન્યા રજા બધા યમના દૂતો ને ભેગા કરી પ્રવચન સાંભળો યમના દૂતો બધા બેઠા ને કીધું કે સાંભળો જે કોઈ ભગવાન કૃષ્ણ નું નામ લે ન્યા તમે જાતા નહીં ન્યા જાઓ તો તમારા છોકરા બૈરા નું હું થાય મારી જવાબદારી નહીં યમરાજે ચોખી વાત કરી જે ભગવાન ને પ્રણામ કરે ન્યા નહીં જાતા ઓલા કે તો પછી જવું ક્યાં તાકે અવળું જે ભગવાન નું નામ ન લે એવડા લાવવા એની ટ્રીટમેન્ટ આ મારે કરવાની હરખા કરવાના અને યમરાજ પોતે એવું પ્રવચન આપે કે જે ભગવાન નું નામ લે છે મારો અધિકાર એની ઉપર નથી કારણ કે યમના દૂત એમ જ માનતા હતા કે આ યમરાજ સર્વે સર્વા છે પણ યમરાજે જયારે ચોકડ કરી સર્વે સર્વા હું નથી સર્વે સર્વેશ્વર તો રાધા કૃષ્ણ છે હું તો એનો એક ડિપાર્ટમેન્ટ કાળ મૃત્યુ નો સંભાળું એક ઓફિસ સંભાળું આવા તો એને અનંત લોક છે સુંદર ભગવાન યમરાજ પ્રાર્થના કરે અને એ વખતે દક્ષ પ્રજાપતિ જેને બકરાનું મોઢું કાચમાં જોઈને એને શરમ આવતી હતી ને એ બહુ શરમણ એ કીધું કે હવે આમાં રહેવું નથી મરી ગયા અને બીજા જન્મમાં વળી દક્ષ પ્રજાપતિ બ્રહ્માના રૂપે જન્મ લે સુંદર રૂપ એને મળ્યું અને એને એની એનો પ્રજાપતિ ધર્મ ચાલુ રાખ્યો 10,000 પુત્રોને ઉત્પન્ન કર્યા અને કીધું જાઓ સંસાર વધારો મેં જેમ છોકરા કર્યા એમ તમે છોકરા કરો કેટલો મોટો લોટ 10,000 નો દક્ષ હતા ને દક્ષ મતલબ એક્સપર્ટ પણ નારદજી એ 10,000 ને કે અહીંયા આવો કે શું છે કે શું છે તાકે સંસાર કરવાનો છોકરા કરવાનો બાપાએ કીધું કે બાપાની બધી વાત ન મને એ હલવાના તમને હલવાડવાના માનવ જીવન આત્મ ઉદ્ધાર માટે મળ્યું છે નારદજી એ 10 પ્રશ્નો પૂછ્યા અને 10 પ્રશ્નોના જવાબમાં આહા અને એમાં એક પ્રશ્ન પૂછ્યો તો પિતા કોને કહેતા કે પિતાની આજ્ઞાનું પાલન કરવું તમે અમને પિતાની આજ્ઞા તાકે નહીં હું જ કહું છું પિતાની આજ્ઞાનું પાલન કરો તો ઓલા કે પિતાની આજ્ઞા તો છે પુત્ર કરવાની એમ કરવા જાય કે ઈ પિતા હાચા નથી પિતા હાચા કૃષ્ણ છે આ પિતા તો બદલાયણા કરે આઠ માસના પિતા પિતા કઈ રીતે છે પરમ પિતા કૃષ્ણની આજ્ઞા અને ઈ પિતાની આજ્ઞા આ પિતા ન માનતા હોય તો આ પિતા એ રિજેક્ટ થઈ જાય અને એ પિતાની આજ્ઞા છે કે મારી ભક્તિ કરીને મારા ઘરે આવો સાચા પિતા ઈ છે અને આ છોકરા દહે 10,000 બ્રહ્મચારી ઓલા દક્ષ વાટ જોયે કે આરા આવ્યા કેમ નહીં પાછા ત્યાં સમાચાર મળ્યા કે નારદજી એ સાધુ બનાવી દીધા તો એ તો દક્ષ હતા બીજો 1,000 નો લોટ 1,000 બીજા છોકરા કે અને ઈ તે પાછા છોકરા એની જ માહે તપસ્યા કરવા ઉપડ્યા વળી નારદજી કીધું મોટા ભાઈએ કર્યું એ કરાય વળી ઈ બ્રહ્મચારી બની ગયા અને હવે દક્ષ નો મગજ વહી ગયો કે આ નારદે તો હદ કરી છે અમારું ઘર આગળ હાલવા દેતો નથી વંશ આગળ હાલવા દેતો નથી અને એને આઈડિયા કર્યો બ્રહ્મચારી છે ને હવે છે ને છોકરા નહીં છોકરીઓ કરીશ 60 કન્યાઓને જન્મ આપ્યો કે હવે આવી લે કારણ કે નારદજી સ્ત્રીઓને ઉપદેશ દેવાનો જ હતા બ્રહ્મચારી હતા કે સૃષ્ટિ સ્ત્રીઓ થી આગળ વધારવી છે અને 60 કન્યાઓના કઈ રીતે પાણી ગ્રહણ થયા એનું વિસ્તારથી વર્ણન છે પણ એ વખતે દેવરાજ ઇન્દ્ર બૃહસ્પતિની સભામાં અપમાન કરે અને અપમાન કરવાના કારણે બૃહસ્પતિ સભાને છોડીને વ્યા જાય અને અસુરોને ખબર પડે અને આક્રમણ કરે તો દેવરાજ ઇન્દ્રને સ્વર્ગ ખાલી કરવું પડે રખડતે રામ થઈ જાય બ્રહ્માજીને કે શું કરું શું કરું બ્રહ્માજી કે કાંઈ નહીં ગુરુ જેના જીવનમાંથી વ્યા જાય ને એની હાથ દૂર છે થાય અસુરો પાસે અત્યારે શુક્રાચાર્ય નામના મહાન ગુરુ છે અને એના તેજ બળથી લોકો સમર્થ થઈ ગયા છે તાકે શું કરું તાકે વિશ્વરૂપને ગુરુ બનાવે વિશ્વરૂપને 3 મોટા હતા એને ગુરુ બનાવ્યા પણ એ એક આહુતિ થી જયારે અસુર ને એનું ગળું કાપી નાખ્યું ઇન્દ્ર ને બ્રહ્મ વળી ગુરુ હત્યા લાગ્યું અને એ વિશ્વરૂપ ને મારી નાખ્યા એના પિતા ત્વષ્ટા યજ્ઞ કર્યો ને એમાંથી વૃત્રાસુર નો જન્મ થયો અને વૃત્રાસુર દેવતાઓને મારવા માટે મહાન રાક્ષસ પ્રગટ થયા અને એ વખતે વૃત્રાસુર અને દેવતાઓનું મહાન યુદ્ધ સુખદેવ ગોસ્વામી કે થયું અને વૃત્રાસુર ના યુદ્ધ થી કંટાળી દેવતાઓ ગયા ભગવાન વિષ્ણુની શરણમાં ઇન્દ્રદેવ અને ઇન્દ્રદેવ ને કે હું કરું હું કરું વૃત્રાસુર બહુ મહાન રાક્ષસ છે તાકે દધીચી મુનિની હડ્ડીથી અસ્ત્ર બનાવો અને વજ્રથી વિત્રાસુર મરશે દધીચી ઋષિની હડ્ડીથી અસ્ત્ર બનાવ્યું વજ્ર વિત્રાસુરનો વધ કર્યો પણ વિત્રાસુર ભગવાનના વધ યુદ્ધમાં આવી તે ભગવાનની પ્રાર્થના કરતા અયમ હરે તવ પાદે કમૂલમ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂયમ વિત્રાસુર સુંદર પ્રાર્થના કરતા કરતા ભગવાનમાં મન લગાડી દીધું ઇન્દ્રના વજ્રએ વિત્રાસુરનું ગળું કાપ્યું અને ભગવાન વિત્રાસુર ને પ્રાપ્ત થઈ ગયા ભગવાનના સ્વરૂપ, ભગવાનના ધામને વૃત્રાસુર. આ કથાને સાંભળીને પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે કે યુદ્ધના મેદાનમાં ભગવાનનું સ્મરણ કઈ રીતે થાય? મંદિરમાં હોય તો આ લોકોથી નથી થતું. ત્યારે કીધું કે આ છે ને, પહેલાના જન્મમાં ચિત્રકેતુ નામના રાજા હતા, એને કોઈ સંતાન નહોતું. અંગિરા ઋષિ એક સંતાન આપ્યું, સંતાન એક રાણીને થયું, બીજી રાણીને ઈર્ષ્યા થઈ એને મારી નાખ્યું. ઈર્ષ્યાના ક્રોધમાં સંતાનથી રોતો ચિત્રકેતુ, અંગિરાજી નારદજી આવીને ઉપદેશ આપ્યો અને ઉપદેશથી એને સ્વીકાર કરી અને એણે તે ઓમ નમો ભગવતે વાસુદેવનો જપ કર્યો અને એને વિદ્યાધરનું શરીર મળ્યું અને દિવ્ય શરીરમાં લોક લોકાંતરમાં લાખો લાખ વર્ષ એ ચિત્રકેતુ મહારાજ ફરતા ફરતા કૈલાસમાં આવ્યા. કૈલાસમાં આવ્યા તો ભગવાન શિવ પાર્વતીને ખોળામાં બેહારી અને કથા કહેતા હતા અને વિમાનમાં બેઠેલા ચિત્રકેતુ એ શિવજીને કીધું, જો 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 કથાકાર થઈ ગયા, એ તો જો ખોળામાં બેહારીને કથા કરે, હસ મજાક કરી. યદ્યપિ શિવજી અને ચિત્રકેતુ બે મિત્ર હતા, કારણ કે શિવજી પણ આરાધ્ય પોતાના શંકરસણને માને અને ચિત્રકેતુને ભગવાન શંકરસણના દર્શન થયા, એટલે એને મજાક નહોતી કરી. અમુકની શિવજીના ગુણ ગાયા હતા કે આને કહેવાય જેને કામને કેટલો જીતી લીધો. શિવજીના ગુણ હતા કે ભલે સતી એના ખોળામાં બેઠા હોય પાર્વતી, પણ એનામાં કામ વિકાર, આ ગુણ હતા. આને કહેવાય ગુરુ, પણ સતીને અવળું લાગ્યું કે આ મારા ધણીને આમ કે, દેવાના દેવને શિવને આ રીતે કે હે તું જે કહ્યું હો, ભગવાન શિવની મજાક કરવાથી હું તને શ્રાપ આપું છું કે જા તું રાક્ષસ થઈ જા. વૃત્રાસુર તો તરત એ જે ચિત્ર કીધું તરત વિમાનમાંથી હેઠા ઉતર્યા, સતીને પ્રણામ કર્યા, શિવજીને પ્રણામ કર્યા કે હે દેવી, મેં શિવજીનું અપમાન નથી કર્યું, મેં શિવજીના ગુણ ગાયા છે, પણ તમે એને તમને સમજાણો નહીં, કાંઈ વાંધો નહીં, તમે શ્રાપ આપ્યો હોય ભગવાનની ઈચ્છા છે, હું કોઈ તમને કાંઈ કહેતો નથી, તમને પ્રણામ કરું છું, એમ કહીને વિમાનમાં ચડી અને વૈયા ગયા. અન ભગવાન શિવે કીધું, પણ હું કામ ડાય થઈ સમજ્યા કરવા વગેરે વધ્યા ભગવાન શિવ. એ કોણ હતો જાણેસ તું? ભગવાન વિષ્ણુનો ભગત છે. ઈ ધારે ને તો તને હામો શાપ આપીએ કેમ હતો, પણ છતાં માથે ચડાવીને વઈ ગયો, કારણ કે વિષ્ણુના ભગત એટલા મહાન હોય છે. અને એટલા માટે ભગવાન શિવ ઈ સભામાં બોલે, ઈ પાર્વતીને કહે છે શ્રી ભાગવતની અંદર કે એટલે મને વિષ્ણુના ભક્તો વૈષ્ણવો વાલા છે, કે એનો વાંક ન હોય તો કોઈ એને વઢે ને તો એ વૈયા જાય. શિવજી ભગવાન વિષ્ણુના ભક્તોની મહિમા ગાય અને આ બાજુ રાજસૂર્ય સભામાં જય અને વિજયની કથા કરી અને નરસિંહદેવના પ્રાગટ્યની દિવ્ય લીલા થાય. ત્યાર પછી સુખદેવ ગોસ્વામી મન્વંતરની કથા કરે અને મન્વંતરની કથામાં ગજેન્દ્ર મોક્ષ ઉદ્ધારની કથા કરે. શ્રી ગજેન્દ્ર નામના એક હાથી સરોવરના તટ ઉપર જ્યારે જાય છે અને અહંકારમાં આવીને એક મગર એનો પગ પકડી લે અને મગરને છોડાવવા માટે બહુ પ્રયાસ કરે, પણ એ કાળ દ્વારા પકડાયેલું હોય છે, છૂટે એમ નથી ગજેન્દ્ર. જેવી રીતે અત્યારે સંસારમાં રચ્યા પચ્યાને કોઈ પકડી લે કોઈ રોગ, પછી જ્યાં સુધી મારે નહીં ત્યાં સુધી નહીં છોડે, પણ સંસારમાં રચ્યા પચ્યા હાથીઓ આ કાળને જોઈ શકતા નથી, એમ ગજેન્દ્ર જોઈ ન અને છેલ્લે એ મગર એને મીંડો પગ અંદર ખેંચવા 1000 વર્ષ યુદ્ધ આલ્યું, છેવટે પાણીનો જીવ હતો એ જીતી ગયા અને અંદર લઈ ગયા હાથી ગજેન્દ્ર મીંડા ડૂબવા અંદર 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 અંદર. અને એ વખતે ભગવાનને યાદ કરે છે, પુષ્પ જળ એટલે પ્રગટ કરી અને ભગવાનની સ્તુતિ કરે, ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતત ચિદાત્મકમ પુરુષાય આદિ બીજાય પરેશાય આદિ દિવ્ય સ્તુતિ સાંભળી ભગવાન ગરુડાસન ઉપર બિરાજમાન થઈ અને ગજેન્દ્રને ઉદ્ધાર કરે. હાથીને બારો કાઢી સુદર્શન ચક્રથી મગરનું ગળું કાપી નાખે અને હાથીને સ્પર્શ કરતા હાથી ચતુર્ભુજ થઈ જાય નેન્યા. ગજેન્દ્રનો ઉદ્ધાર, સુખદેવ ગોસ્વામી કહે કે હે રાજા પરીક્ષિત, ગજેન્દ્રના ઉદ્ધારની જે કથા સાંભળે ને એની પાપ વાસના બધી બળીને ભસ્મ થઈ જાય. ભગવાન કઈ રીતે રક્ષા કરે? પરીક્ષિતે વળી પ્રશ્ન પૂછ્યો, પ્રભુ આ હાથીએ એવા કયા પુણ્ય કર્યા હતા કે એને આ ભગવાનનું નામ અંતવેળા યાદ આવ્યું? સ્તુતિ કીધું, આ ઇન્દ્રધુમ્ન નામનો રાજા હતો, સંસાર છોડીને તપસ્યા કરવા વૈયા ગયા હતા, એવામાં યાજ્ઞ એક અગત્ય મુનિને આવ્યા, ઉભા ન જાય એને શ્રાપ આપી દીધો હાથી થઈ જાય. તો કે કાંઈ વાંધો નહીં, એ તો હાથીનો ઉદ્ધાર કર્યો, પણ આ મગર એવા કયા પુણ્ય કર્યા હતા કે એનું ચક્ર સુદર્શન કપાણીને એને ભગવાનનું ધામ મળ્યું? તેણે કીધું કે નહીં નહીં, આ એક હુહુ નામનો ગંધર્વ હતો, દેવલ ઋષિની મજાક કરી એને મગર થવાનો શ્રાપ આપ્યો. જ્યારે પગે લાગીને પ્રાર્થના કરીને ત્યારે દેવલ ઋષિએ કીધું હતું કે તું ભલે મગર થા, પણ ગજેન્દ્ર નામનો એક ભગત આવશે, એનો પગ પકડી લેજે, તારો ઉદ્ધાર પહેલા થઈ જાય. ભગવાનના ભગતના પગ પકડવાથી એનો ઉદ્ધાર પહેલા થાય. જેવો ભગવાને આવીને પહેલા મગરનો ઉદ્ધાર કર્યો અને ત્યાર પછી સુંદર વાત ચાક્ષુષ મન્વંતરની સુખદેવ ગોસ્વામી કરે અદ્ભુત લીલા, આજે મન રમી રહ્યું છે એ લીલામાં, એની ઝલક કાલી સાંભળશો ને તો એમ થશે કે ઓહો આખો પ્રસંગ સાંભળવો જોઈએ. કારણ કે એક વખત ની વાત, રાજા પરીક્ષિત તું સાંભળ ધ્યાનથી, સુખદેવ ગોસ્વામી ના દિવ્ય વચનો, ભાગવત નો આ પરમ પવિત્ર પ્રસંગ જેમાં ભગવાન શ્રી કૃષ્ણ ની અદભુત મહિમા નું વર્ણન. પ્રસંગમાં ચાર અવતાર ભગવાન ને લેવા પડ્યા. આ સમુદ્ર મંથન ની લીલા ને પ્રારંભ કરતા સુખદેવ ગોસ્વામી કે દુર્વાસા નામના ઋષિ ભગવાન શ્રી વિષ્ણુને ગળામાં પહેરેલી વરમાળા લઈને આવતા હતા. ઇન્દ્રને સામે આવવાની એન્ટ્રી થઈ, ઇન્દ્રને પ્રસાદીમાં ભગવાનની વરમાળા આપી. ઇન્દ્ર એ વાથા માળા જે ગળામાંથી માળા ઉતારી અને હાથી ઉપર મૂકી દીધી, હાથી આમ આમ ડોકો હલાવી અને પગમાં પાડી દીધી, પગ ઉપરથી માળાને કચડી નાખી. દુર્વાસાજીએ જોયું કે રે રામ રામ, મારા ભગવાનના આ પ્રસાદી માળાનો આવું અપમાન, અને કીધું કે જા તારું પદ અને તારી લક્ષ્મી હણાઈ જાય. શ્રાપ આપી દીધો દુર્વા, અને આ શ્રાપ અસુરોને ખબર પડી એટલે બલિ મહારાજ ઇત્યાદિ સ્વર્ગ ઉપર આક્રમણ કરી દીધું, અને એ શ્રાપનો પ્રભાવ પડ્યો. ઇન્દ્રને વળી સ્વર્ગ ખાલી કરીને ભાગવું પડ્યું, અને આ બાજુ બલિ મહારાજ શાસન ઉપર આવી ગયા, સ્વર્ગના રાજા થઈ ગયા. પણ દેવતાઓએ વળી યુદ્ધ કર્યું, પણ કાંઈ હાલ્યું નહીં, કારણ કે પાવર અહીંયા હતો. કારણ કે શુક્રાચાર્ય બહુ તેજ યજ્ઞથી કરાવતા હતા બધી વસ્તુ. અને એ વખતે શું થયું? વળી દેવાસુર સંગ્રામ થયો. ભગવાનને સ્તુતિ કરી પ્રાર્થના કરીને બોલાવવામાં આવ્યા. યુદ્ધ થતું હતું, દેવતાઓના બળને અસુરો હણી નાખતા હતા, કારણ કે સમર્થ ગુરુ હતા. જે રાક્ષસને દેવરાજેન્દ્ર મારે ને તો આ બાજુ શુક્રાચાર્ય સંજીવની મંત્રી મારીને પાછો જીવતા કર્યા. તો આવડા દેવતાઓ મૂંઝાણા કે એમી મારવી છે કાપી, પણ એવડા જીવતા થઈ જાય, કારણ કે ગુરુ એને મંત્ર આપે. ભગવાન તમે કઈક કરો. ત્યારે ભગવાન વિષ્ણુ કીધું, એક કામ કરો, તમે સમુદ્ર મંથન કરો, એમાંથી અમૃત કાઢો, અને અમૃત તમે પી જશો ને એટલે તમને કોઈ મારી શકશે. તો આવડા ઉપડ્યા કે હાલો હાલો, એ કે ઉભા રહ્યો, એમ નાની માના ખેલ નથી અમૃત કાઢવું, આ કોઈ એક ડોણી હલાવવાની નથી આમ 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 કરીને. આ શીર સાગર નું અમૃત કાઢવાનું છે. શીર સાગર એટલે આખો દૂધ નો સમુદ્ર છે. સુખદેવ ગોસ્વામી પાંચમા સ્કંદમાં કહે છે, હે રાજા પરીક્ષિત, આ ત્રિભુવનમાં ટોટલ 7 સમુદ્ર છે. એક પાણીનો, એક ઘીનો, એક શેરડીના રસનો અને એક દૂધનો. તમે માનશો અત્યારે કીધું હોય, આપણે તો ખારા પાણીનો ભાળ્યો છે, દૂધનો સમુદ્ર હોય એવું કોઈ માને જ નહીં અત્યારે. એમાંય તે દૂધનો કદાચ માની જાય શીરસાગર શીરસાગર, પણ શેરડીના રસનો? હવે શીશોડા આમ 3 વાર નાખે તાર અડધો ગ્લાસ માંડ જેને ભાળ્યો હોય, એ માછું બણબણતી હોય, એ કઈ રીતે માની શકે કે આ આવડો મોટો હશે? પણ સુખદેવ ગોસ્વામી એ ગંગાજીના કિનારે વ્યાસ પરશુરામ અને નારદ અત્રિ ગૌતમની સામે ટાઢા પરના ગપ્પા મારવા નથી બેઠા. આપણે તો લોકમાં કાંઈ નથી જોયું, આપણે ભાવનગરમાં બધું નથી જોયું, લોકની વાત જવા દો. અમારે મુંબઈમાં ઘણા રે આપણે કઈ પૂછ્યું મલાડમાં ઓલું કે ના ના, કારણ કે વિરાટ થી જડગે ટ્રેનના ડાટા મેર્યા, અને એની કાંઈ ખબર નહીં. અમારે દુનિયાના લોક લોકાંતરની કઈ ખબર હોય, પણ સુખદેવ ત્રિકા લગ્ન છે. શીર સાગર નું મંથન કરો, કે સાગર નું મંથન કરવા માટે મંથાણી જોઈ ને તા કે હા, મંદરાચલ પર્વત લાવો. મંદરાચલ પર્વત 1,00,000 કિલોમીટર, 1,00,000 યોજન ઊંચો છે અને એટલો જ ચોવડો. એ કે જાઓ બધા દેવતાઓ એને ઉપાડી અને લાવજો. તો ઓલા વળી દોડીને હાલવા માંડે, કે ઉભા રહ્યો ઉભા રહ્યો, પેલા પૂરું સાંભળી લેવાય, દોટ ન મુકાય, સમજાય ન સમજાય. એ કે હું ભગવાન, બોલો બોલો. મંદરાચલ પર્વત લાવો ને ત્યારે તમારે સાથે સાથે વાસુકી નાગને બોલાવવો પડશે, કારણ કે એવડું મોટું દોડવું જોઈએ ને. 1,00,000 કિલોમીટર જે પર્વત આમ હોય એને એમ દોડવું કેટલું, એટલે વિટાવો ને આ બાજુ ખેંવા બધું, આ બાજુ ખેંવા બધું, એટલી રસી જ નથી. પણ વાસુકી નાગ ધારે એટલા મોટા થઈ શકે અને તૂટશે નહીં ગમે એટલું બળક, એટલે એને લાવો. બાવડા કે હા હા, ઉભા રહ્યો ઉભા રહ્યો. એકલા તમે બળ કરશો ને તોય તમારથી સમુદ્ર મંથન થશે નહીં. કે તો અરે રાક્ષસો ને તે આમાં ભાગ લેવડાવો, એ સાથ આપે ને તો સમુદ્ર મંથન થાય, કારણ કે બે ની શક્તિ લાગે તો મંથન થાય. તાકે પણ એ લોકો થોડા આવશે, તાકે આવશે. રાક્ષસ હોય ને લોભી બહુ હોય, એને અમૃત ની લાલચ આપો, તાકે પણ અમૃત ની લાલચ આપી પછી પાછું પી જાય તો તાકે પૈવા હું નહીં દઉં. જલસા કરું બેઠો છું ને. તો આવડા મીંડા વળી દોડવા, એ કે હજી ઉભા રહ્યો. એક વાત કહું, એ રાક્ષસો તમારી કરતા વધારે બુદ્ધિમાન છે, એ એમ નહીં આવે. તમે સિંહ, તમે એક બહુ ન્યાય કીધો ભગવાન વિષ્ણુએ દેવતાઓને, અહી મૂષકવત, એક ન્યાય છે કે એક વખત એક મદારી એ સાપ ને ટોપલામાં પૂરી દીધો. સાપ ને ટોપલામાં મદારી હંમેશા પૂરી રાખે છે, એવામાં એક ઉંદરડો એને પૂરી દીધો. હવે સાપ છે ને ઉંદર ને ખાય, હે ને? ઉંદર ને સાપ ખાય, સાપ ઉંદર ને ખાય જ જાય. પણ આ સાપે વિચાર કર્યો કે અત્યારે હું કેદ છું, આ ઉંદર પાસે જે દાંત છે ને એ ટોપલીને કાપી શકે. એટલે ઉંદર ને કીધું, ભાઈ આપણે બે મિત્ર, તને હું નહીં ખાવ, તું એક કામ કર, આ ટોપલી કાપી નાખ. એટલે પછી શું છે, સાપે નક્કી કર્યું જેવી કાણું પાડે ને એટલે આને ખાઈ જાવ અને હું બાર આવ્યો જાઉં. એમ આ દેવતાઓને કીધું તમારે એમ કરવાનું છે, એને બોલાવવાના છેલ્લે અમૃત એને દેવાનું. અને આ દેવતાઓ, હા ભાઈ સારું, ભગવાન વિષ્ણુની જય કરતા ઉપડ્યા. મંદરાચલ પર્વત ને ઊંચો કર્યો, ઊંચો બધા એ બળ લગાડ્યું. જે નહોતા આવ્યા એને મિસકોલ ફોન માર્યા કે આવો અહીંયા બળ જોર લગા કે આવી જાય. આવો બધા આવીને બળ કરીને એ ઊંચો કરીને એક ડગલું હાલવા ગયા ત્યાં ધડામ દઈને પર્વત પડ્યો. એક તે અંદર અડધા બહાર હળવળે ને અડધા અંદર બધા અંડી ગયા પાછા. અરે રામ રામ, આખો બધા દેવ સમાજ ભેગો થઈ પર્વત નો ઉપાડી ક્યાં ભગવાન વિષ્ણુ નું સ્મરણ કરે. હે પ્રભુ તમે કીધું તો પણ અમારથી કાંઈ થાય એમ નથી. જવો ભગવાન ને દેવતામાં અંતર સમજો ભાગવત થી. આ તો પૂછવી ને બધા હરખા, બધા કઈ રીતે હરખા? આ ભાંગી તૂટી જાય છે વારા ઘડીએ, ઠેકાણા નહીં થયા કાંઈ. અને આપણે કેવી દેવતા ને ભગવાન હરખા. દેવતાઓ રોવે ભગવાન ને કે બચાવો, ભગવાન આવ્યા ગરુડ ઉપર અને એક આજે પર્વત લઈને ગરુડ ઉપર મૂકી દીધો. બોલા કે ગરુડજી તો સાકાય તો જવો ભગવાન ના વિષ્ણુ ના વાહન ની બધા દેવતાઓથી જે પર્વત નો ઉપડ્યો ગરુડજી એક આજે એક પીઠ ઉપર લઈ લીધો પોતાની. અરે આખા વિશ્વમભર વિષ્ણુ નો ભાર જે ઉપાડી એકતા ગરુડ માટે મંદરાચલ નું છે, હે કે નહીં? અને દેવતાઓ બધા ભગવાન વિષ્ણુ એ પોતાની અમૃતભાઈ દ્રષ્ટિ નાખીને બધા પેલા કરતા તે ફ્રેશ થઈ ગયા. એટલા માટે એમ કેવી છે કે સવારમાં દિવસ ઉગે ને જાગીને નાહી ધોઈને પેલા ભગવાન ના દર્શન કરજો. તમે એમ જોવો કે ન તો ઈ તમને જોશે ને તમે ન્યાલ થઈ જાય. ભગવાન ના દર્શન કરવા જો, દર્શન કરતા દેવતાઓ હાજા થઈ ગયા. અને હાજા થઈ અને ઈ સમ કે હાલો ભગવાન આગળ. અને ઈ ગરુડજી ઉપરથી ઈ મંદરાચલ પર્વત જેવો અંદર મૂક્યો નીચે, અંદર મુક્તાની સાથે પર્વત આખો અંદર ડૂબી ગયો. હવે મંથન કેમ કરવું? મંથન કરવા માટે પર્વત બહાર તો હોવો જોઈએ કે નહીં? મથાણીમાં કઈક મથવું છે ને. અને વળી આ મીંડા રોવા, પ્રભુ ઈના ઈ રહી ગયા. ભગવાન કે બસ હવે ભેંકડા હું આરે રોઈ રહ્યો હું કરો. અને પોતાનો કશ્યપ અવતાર સમુદ્ર ની અંદર જઈ ભગવાન વિષ્ણુ કાચબાનો અવતાર લીધો. ધરણી ધરણ કીને ચક્ર ગરિષ્ઠે કેશવ ધ્રિત કુર્મ શરીર જય જગદીશ હરે. કાચબાનો અવતાર પ્રભુએ લીધો. હવે કાચબાના અવતાર ને લઈ અને મંદરાચલ ને પીઠ ઉપર લઈને આવ્યા ઉપર. અને એવી રીતે અંદર ઉભા રહી ગયા કે અડધો પર્વત બહાર રે અડધો અંદર રે. હવે તમે એક જરાક વાત સાંભળો. સુખદેવ ગોસ્વામી કહે છે કે કાચબો જે છે એ કેવડો હશે? આ પર્વત 1,00,000 યોજન ચોડો હતો અને કાચબાની પીઠ છે ને 8,00,000 યોજન મોટી. નાનો એવો કાચબો નહોતો આ. ભગવાન કચ્છપ રૂપ લીધું હતું છતાં પર્વત અનબેલેન્સ થતો હતો. તો ભગવાન એક અજીત રૂપ લઈને પર્વત ઉપર બેસી ગયા. નીચેથી કાચબાન રૂપા ઉપરથી મથાણીને પકડી રાખી પીઠ એકદમ. અને આ વખતે જયારે આ લોકો તૈયાર થઈ ગયા કે ચાલો સમુદ્ર મંથન કરવી વાસુકી નાગ, પણ વાસુકી નાગ છે આવે જ નહીં. બધા દેવતાઓ કે આ કેમ નહીં થતા? ભગવાને કીધું કે ગરુડ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી વાસુકી. ગરુડજી ને કે તમે જરાક હવે તમારું કામ કરો થોડું, કારણ કે અહીંયા વાસુકી આવતો બિવેશ તમારે. ગરુડજી વૈયા ગયા એટલે વાસુકી નું આગમન થયું. હવે સમુદ્ર મંથન ચાલુ કરવા માટે વાસુકી ની લપેટ લેવામાં આવી. એવામાં ભગવાને દેવતાઓને સલાહ આપી, સાંભળો તમારે જૈન પેલા મોઢું પકડી લેવાનું વાસુકી નું. તાકે કેમ? તાકે તમને છે ને રાક્ષસો આવશે કે એમી મોઢું પકડ. રાક્ષસો એને કહેવાય કોઈ બી વસ્તુમાં એમી પેલા, એમી પેલા, એમી પેલા. આવો જેનો ભાવ હોય ને અસુર પ્રવૃત્તિ. તમારે મોઢું પકડી લેવાનું અને ભાઈ રાક્ષસ આવે ને કહેવાનું જાઓ પૂછડીએ જાઓ. એમી દેવતાઓ શ્રેષ્ઠ કહેવાય, એમી મોઢે રહેશું, તમારે પૂછડીએ રહેવાનું, એમ તમારે કહેવાનું. ભગવાને બહુ શીખવાડ્યું દેવતાઓ. હું કામ? કારણ કે એમ કે ને એટલે ઈવડાઈ માનશે ને એ કહેશે પૂછડીએ તમે જાઓ એમ મોઢે રહેશે. તો એટલે દેવતાઓ હજી ન સમજ્યા. કેમ? કારણ કે જયારે વાસુકી નાગને ખેંચશો ને બે બાજુથી ત્યારે એના મોઢામાંથી કાળ અગ્નિ નીકળશે અને બળીને તમે નેન્યા ખવાઈ જશો. એ તો ઈ શેક પચાવી જાણશે. ભગવાને આ પ્લાન આપ્યો અને આ લોકો જઈને પકડી લીધું મોઢું. બોલા કે એમ મોઢા રહેશું, જાઓ પૂછડીએ વાહેલા ભાગ તમે પકડો. બોલા કે સાનીમને નામ જાઓ હાલો નગર આઈના મારી નાખી. ત્યાં દેવતાઓ કે હલ 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 ભૂયા ગયા, એને બીજ જોતું હતું, ઓલા પકડ્યા અને જેવું મંથન ચાલુ કર્યું ત્યાં તો વાસુજી નામ ફેણ માંથી નીકળી અગ્નિ આવો બધો કાળો ખેર. એટલે કે આ તો હલવાના પૈસે સમજાણું આવડ્યા. જુઓ દેવતાઓ રાક્ષસમાં બહુ અંતર છે, કથા બહુ વિસ્તારથી છે, પણ હું તમને સંક્ષેપમાં કહી રહ્યો છું. અમારા ગરુડ પ્રભુજી મૂળમાં છે કે આંકો આંકો હાલશે તે. આ તો જુઓ એક વાત યાદ આવી, મેં કીધી હતી ઘણી સત્સંગમાં હું કહું છું. એક વખત બ્રહ્મલોકમાં દેવતાઓને અને રાક્ષસોને બેને બ્રહ્માજી આમંત્રણ આપ્યું, ભોજન જમવા પધારો. અને જમવાનું આમંત્રણ આપ્યું ને તો એ વખતે આ દેવતાઓને પહેલા આવડા કે પહેલા એમી બેસું એમી મોર, કારણ કે અસુર એને જ કહેવાય મોર, જ્યાં હોય એને મોર જ જોયું. અને બ્રહ્માજીએ કીધું કાંઈ વાંધો નહીં બેહો. પંગત પડી, પંગત પડીને થાળી પીરસાણી, અંદર ભોજન પીરસાય એ પહેલા બધાના હાથ બાંધી દીધા, સીધે સીધા ખપાટીએ ત્યાં હાથ વળે નહીં એમ. બોલ્યા ને કે આવું ખાવ. કેમ ખાય? કોઈ હાથ આપણો અહીંથી વળે તો જાય ને, આમ હાથ હોય તો કેમ ખાય? આમ સીધું તો કાંઈક આંખમાં પડે ને કાંઈક કાનમાં પડે. બધા દેવતાઓ ભોજન કરે સ્વાદિષ્ટ ભોજન, પણ એ રમણ ભમણ કે નહીં, આખા રેલમ શેલ, કારણ કે એથી વાટક્યો આમ કરીને આમ આવે, કારણ કે હાથ વળે નહીં. બ્રહ્માજી કે મારા ધામની મારા લોકની આ શરત છે, કાંઈ હાથ વાળવાનું નથી એમને ખાવાનું. તે બધા કપડા બગડ્યા ને બધા રેલમ શેલમ કરીને એ કે જાઓ ઉભા થાવ હવે ધરાણાઓ, કારણ કે ખાધું કરતા ડોલ્યું. અને હવે દેવતા વારો આવ્યો, દેવતાઓ બેઠા આવડા કે બાંધો, એને બાંધો તો એમને બાંધ્યા હતા, બાંધવી છે પણ શાંતિ રાખો. અને વળી દેવતાઓને બાંધ્યા કે આવું જોયું છે આની હું દશા. દેવતાઓ એ બે ઓલ્યા કે આવો નજી, અને આની કોઈ થયા ઓલો ઓલ્યાને ખવડાવે, ઓલો ઓલ્યાને ખવડાવે. માળા કે આપણને ફાયવું જ નહીં આવું, કારણ કે હાથ આમ હોય એટલે ઓલો આમ, ઓલો સામે આમ, બે થાળી નજીક કરી, બીજાને ખવડાવી જાણે ને એને દેવતા કહેવાય. રાક્ષસોના કોળિયા મોટા કોઈ રહેતો હોય એટલા માટે ભેગું કરીને ખાવું ને, એની કરતા ભેગું કરીને ખાવું જોઈએ. હરે કૃષ્ણ સંસ્થા એટલે ખોલવી છે કે ભેગા કરીને ખાતા શીખવાડવું, ભેગું કરીને ખાતા શીખ્યા બધા. કારણ કે આ દેવ પ્રકૃતિ છે, બીજાને ખવડાવવું. જો એકબીજાને ખબર ઓલા તો આંખ ફાટી ગયા, આવું તો આપણને હુંજ્યું જ નહીં કે બીજાને ખવડાવવાથી ખવારું મળે છે. આ રીતે અસુરો છેતરાઈ જાય છે. સમુદ્ર મંથન ચાલુ થયું, એ બે ત્રણ ગમર પર્વત ફેર્યો અડધો, હળાહળ ઝેર નીકળ્યો અંદર, ઉફાન લેવા માંડ્યું. આમ જેવી રીતે ગરમ પાણીના તપેલા કેમ ખોળતા હોય, આખો સમુદ્ર ખોળવા માંડ્યો, અને દૂધ જેવા સમુદ્રમાં કાળા 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 કલરના ઝેરના ટપકા મીંડા નીકળવા. અને એ બળદરાથી એ વાજથી બધા દેવતાઓ અને બધા અસુરો મીંડા મોહિત થવા. બ્રહ્મા અને મૂકીને ભાગ્યા, એ કે નથી જોતું અમૃત, નથી જોતું કાંઈ. અને એના વરાળથી આખી સૃષ્ટિ મંડી હળગવા, ભૂતભૂત થવા માંડ્યું ઝેર ની ઉફાણ થી. બધા કે હું કરશું હું કરશું, ભગવાન વિષ્ણુ નીચે કચ્છપમાં છે, ઉપર અજીતમાં છે. ભગવાન કે ભાઈ માખણ દૂધ નો એવાયો છું, આની માટે ભગવાન શિવ આગળ જાઓ, કારણ કે એને આ બધું ભાવે છે. અને આ દેવતાઓ બધા ઉપડ્યા, હે ભોળાનાથ કરતા. સારું ભજન છે ને શંભુ શરણે પડી, સમય નથી એટલે ગાવાનું નથી, યાદ કરાવું તમને. કષ્ટ કાપવા વાળા દેવ છે. પાર્વતીજી બેઠા હતા અને આ દેવતાઓ જૈન કે આજ આરામ છે. દેવતાઓ જૈન કે પ્રભુ હાલો ને ઝેર પીવા. હવે જો આ દેવતાઓ આને કહેવાય, એ તો પાર્વતીજી હારા નગર આવડ્યા, આપણા ધણીને કોઈ આવે કે હાલો જરાક ઝેર પીવા, એનું શું દિશા થાય? પણ પાર્વતીજી શિવની મહિમા જાણતા હતા ને કે આનું ઝેર બેર આનું કઈ કરીએ કેમ, ઝેરે આના ગળામાં આવે ત્યારે અમૃત થઈ જાય. કારણ કે એના ગળામાં હંમેશા કૃષ્ણનું નામ હોય છે. જ્યારે એનું કહે મીરાબાઈ ના જયારે અમૃત વાલો કરી નાખતો, શિવ તો ક્યાં ઊંચી સ્થિતિ છે. ઠીક છે, હાલો શિવજી જગતના કલ્યાણ હાટું થઈ બધું ઝેર પી ગયા, સગત ને બચાવી લીધું એને. અને ઓલા પાછા આવ્યા તૈયાર થઈને બાયું સડે, હાલો હાલો ખેંચ. વળી સમુદ્ર મંથન ચાલુ થયું, કામ જેનું ગાય નીકળી, ચંદ્રમા નીકળ્યા, કૌસ્તુભ મણિ નીકળ્યા, શંખ નીકળ્યો, ઐરાવત હાથી, ઉચ્ચસ્રવા નામનો ઘડો, 14 રત્નો નીકળ્યા, એમાં 9મું રત્ન હતું શ્રી લક્ષ્મીજી પ્રગટ થયા સમુદ્રમાંથી. અદ્ભુત સૌંદર્યની દેવી, બધા લલચાણા અમને મળે અમને મળે અમને મળે. બ્રહ્માજી કે ઈ જેને ગમે ઈ જેને પસંદ કરે એને વરમાળા લક્ષ્મીજીને આપી ને, તો બધાને લક્ષ્મીજીએ જોઈ લીધા કે આરા કોકનામાં છે ને રૂપ છે પણ બળ નથી, કોકનામ બળ છે તો એની ઉંમરના ઠેકાણા નથી, કોકનામાં બળ ને રૂપ બે છે તો એને કામ ઉપર વિજય નથી, બધામાં કાંઈક ને કાંઈક કોઈ પરફેક્ટ પૂર્ણ નથી. અને આ ભગવાન વિષ્ણુ જયારે આવ્યા ત્યારે લક્ષ્મીજી જોયું કે પરિપૂર્ણ ઈશ્વર આ છે, અને જય અને વરમાળા વિષ્ણુના ગળામાં લક્ષ્મીજીએ નાખી. શું આ પ્રસંગ તમારી માટે નવો નથી? પણ છતાં તમને મને એ નથી સમજાતું કે લક્ષ્મી બધાને છોડીને વિષ્ણુના ગળામાં વરમાળા નાખતી હોય તો આપણા માટે ભજવા જેવા ભગવાન વિષ્ણુ સિવાય બીજા કોણ? લક્ષ્મીજીને બધા ચાહે છે, પણ લક્ષ્મી વિષ્ણુના ચરણોની દાસી છે. એ કેમ પ્રભુભાઈજી કે નથી સમજતા? અને એ પછી સાક્ષાત ધન્વંતરી અમૃતનો કળશ લઈને બહાર આવ્યા. અમૃતનો કળશ બહાર લઈને આવ્યા તો અસુરોએ ફડાક દઈને ખેંચી લીધો, અને આ દેવતાઓ વળી રોતા આપી દો ને આપી દો ને વાહે દોડ્યા, પણ એનું બળ કઈ હાલે ને. અને રાક્ષસો આપસમાં મીંડા ચીના જપટી કરવા. ભગવાન વિષ્ણુ ધન્વંતરી પણ આયુર્વેદ ભગવાનનો ત્રીજો અવતાર અને ચોથો મોહિની અવતાર લઈ અને રાક્ષસની સામે એવા મધુર મસ્કાનથી મીંડા મલકવા. રાક્ષસ છે ને સ્ત્રીના કાબુમાં તરત આવી જાય, કામ વાસના ના હોય. અને આ તો આજ દુનિયાનો ઈશ્વર સ્ત્રી બન્યો છે, હે મોહિની, ગમે એને મોહિત કરી લે. અસુરો તો એને જોઈને કે અરે અરે આ સ્ત્રી કોણ છે, કુતાયાત, ક્યાંથી આવી, પરણેલી છો કુવારી? અને અસુરોમાં બાપ દીકરો બધા કાકા ને બધા એ કહે કે અમારી થઈ જા, અમારી થઈ જા. બધા એ કહે ભગવાન કે તમારી જ છું, તમારે હરખા કરવા જ આવી છું. મનમાં કે કે આ સ્ત્રી ઉપર વિશ્વાસ ન મુકાય તો આવડા તો કે અરે આ સ્ત્રી થઈને આવું કે મતલબ આપણું કલ્યાણ કરશે. એટલા પાગલ બની ગયા કે પોતાના અમૃતનો ઘડો ભગવાનને આપીને કહે છે તું તને વેચે તને ફાવે એમ વેચી દે. એ કે દેવતાઓએ મદદ કરી એને દેવું જોઈએ. આ બાત તો ના પાડે, ભાઈ સ્ત્રીની વાતમાં મોહિનીમાં આવીને કે હા દઈ દો તમને, તો ભગવાન મોહિની રૂપમાં કે પહેલા એને દેવું જોઈએ, મોળો મોળો એને આપી દો, તમને ઘાટું ઘાટું સાસનું પાણી કેમ ઉપર તમને અંદર. એમ કરીને બધાને લાઈનમાં બેહ્યા, દેવતાઓને બધું પાઈ દીધું અને આ લોકોને કોરે કોરા રાખ્યા. એક અસુર હતો રાહુ, એને ખબર પડી ગઈ કે આપણે છેતરાઈ આવી ગયા આ બાજુ, ફરી દેવતાનું રૂપ લઈ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયા રાહુ. અને સૂર્ય જોઈ ગયા કે આ દેવતા નથી, આ તો રાક્ષસ છે. અને અમૃતનો ઘૂંટ ગયો ત્યાં તો કીધું ભગવાન મોહિની આ રાક્ષસ છે, ત્યાં તો સુદર્શન ચક્ર લઈને ગળું કાપી નાખ્યું. પણ અમૃત ગયું તું એટલે અમૃત એટલું ઘોડું એટલું જ્યાં સુધી એનો સમય છે ત્યાં સુધી સપ્તર્ષિ મન્વંતર જ્યાં સુધી એની સ્થિતિ બદલાય નહીં. એટલે રાહુને અને કેતુના બે ભાગ થઈ ગયા અને વેર કર્યું સૂર્ય અને ચંદ્ર એટલે આ ગ્રહણ થાય છે, એને પકડે છે. કેટલું વૈજ્ઞાનિક કારણ છે જુઓ ગ્રહણ પાછળ. સુખદેવ ગોસ્વામી આ સમુદ્ર મંથનના પ્રસંગને કહી અને એક સારી વાત આપણી સામે રાખે છે કે જોઈ લો ઋષિ મુનિઓ, આ દેવતાઓ અને રાક્ષસોએ હરખી મહેનત કરી હતી, એક જ જગ્યાએ કરી હતી, બે ને એક જ વસ્તુ જોઈતી હતી અમૃત. અમુકનું આને બળ વધારે કર્યું હતું, વાસુકીની આગ આને વધારે ખાય, છતાં અમૃતનું એક ટીપું રાક્ષસોને ન મળ્યું. હું કામ ઘણા કે મહેનત કરો બધું મળે, મહેનત તો કરી હતી એને, કેમ કઈ ન મળ્યું? અને આ દેવતાઓની મહેનત હાવ ઓછી, બધી રીતે વાહે રહી ગયા હતા, છતાં અમૃત પાયમાં. સુખદેવ ગોસ્વામી કે વૈષ્ણવો હે રાજા પરીક્ષિત, કારણ કે દેવતાઓ વિષ્ણુની શરણમાં હતા એટલે અમૃતને પામ્યા, અને રાક્ષસો વિષ્ણુની શરણ નથી લેતા એટલે કોઈ દિવસ અમૃતને નહીં પામે, એ મરશે. આ સાર છે. જે તમારે જો અમર થવું હોય, અમૃત પીવું હોય, તો ભગવાન કૃષ્ણ વિષ્ણુની શરણ લેવી જ પડશે. નહીં તો ગમે એટલી મહેનત કરીને તૂટી જાઓ, ગમે એવું પામો, છેલ્લે કાંઈ હાથમાં નહીં રહે, કોરે કોરું જવું પડશે. આ પ્રસંગ અમૃત સમુદ્ર મંથનનો સાંભળી મહારાજ પરીક્ષિત પ્રશ્ન કરે કે આજ ભગવાન વિષ્ણુને મેં સાંભળ્યું છે કે બલિ મહારાજ પાસે એને ત્રણ પગડગલા ભૂમિ માગવા જવું પડ્યું હતું, લક્ષ્મીનો નાથ છે ને ભીખ કેમ માગે છે? તમે બહુ વિષ્ણુ વિષ્ણુ કરો છો, આ પ્રશ્ન પૂછ્યો. અને બલિ મહારાજે એનું બધું આપી દીધું હતું તો પછી પાછું એને બાંધી હું કામ દીધું? અને આના જવાબમાં સુખદેવ ગોસ્વામી વામન લીલાનું સ્મરણ કરતી વખતે કહે છે કે હે રાજા પરીક્ષિત, જ્યારે અમૃત પી અને દેવતાઓ અમર થઈ ગયા ને એટલે રાક્ષસોને એક ટીપું ન મળ્યું ને, એટલે એ લોકોએ તીર હાથમાં લીધા અને મોટું ધમાસાન યુદ્ધ થયું. અને યુદ્ધની અંદર દેવતાઓ અમૃત પીને જીતી ગયા, રાક્ષસોને મારી નાખ્યા અને સ્વર્ગનું શાસન ઇન્દ્ર કરવા માંડ્યા. પણ શુક્રાચાર્ય ગુરુ હજી હતા, એને બલિ મહારાજની સંજીવની મંત્ર છાંટી પાછો જીવતો કરી દીધા, રાક્ષસોને પાછા જીવતા કરી દીધા, કારણ કે ગુરુ સમર્થ હતા. અને એ બલિ મહારાજને કીધું યજ્ઞ કર, વિશ્વજીત નામનો યજ્ઞ કરાવી, અંદરથી એક રથ કાઢ્યો, અંદરથી એક સુંદર તલવાર અને એવો તેજસ્વી બનાવી દીધો, અને કે જા હવે તું ઇન્દ્રને સામે યુદ્ધ કરવા. અને એ બલિ મહારાજ તાશન ને તેજ અને ઓલા લોકોને સ્વર્ગ મળ્યું તો મીંડા ભોગ કરવા. એ લોકો એની તપસ્યા ડાઉન થવા માંડી, શીણે પુણ્ય અને આને તપસ્યા વધારી બલિ મારા. તો સ્વર્ગમાં બલિ જાય એના તેજ ને જોઈ અને ઇન્દ્રદેવ સ્વર્ગ છોડીને ભૈયા જાય. માતા અદિતિ જે ઇન્દ્ર ની માતા છે એ અતિ દુઃખી થાય, મારા છોકરા ઘર બાર વગરના થઈ ગયા. પતિ કશ્યપ ને પ્રાર્થના કરે, પ્રભુ તમે કઈક કરો. ત્યારે કશ્યપજી એ કીધું કે હે દેવી, શું એ કોઈના પુત્ર નથી? કારણ કે રાક્ષસો કશ્યપ ના જ પુત્ર હતા, દિતિ ના પુત્ર. બહુ લાંબા ઇતિહાસો છે, સંક્ષેપ ની અંદર તમને એટલું કહું વૈષ્ણવો કે માતા અદિતિ એ માતા પ્રજા પિતા એના પતિ કશ્યપ ની વાત ને સ્વીકાર કરી પયોવ્રત કર્યું અને પયોવ્રત ના પ્રતાપે ભગવાન વિષ્ણુ એ સાક્ષાત આવીને એને દર્શન દઈને કીધું કે હે દેવી, તારા તારા જે છોકરા ઇન્દ્ર છે ને એને હું રાજ આપીશ, સ્વર્ગનું સિંહાસન પાછું અપાવીશ. પણ અત્યારે બલિ છે ને એના ગુરુના અંડરમાં સુંદર યજ્ઞ કરે એટલે એની પાસે હું કઈ કરી નહીં શકું, પણ ભલે તો અપાવીશ કરો, ભલે ભીખ માંગવી પડે. અને આવો વિચાર લઈ અને ભગવાન વામનદેવ ના રૂપમાં ઈ દ્વાદશી ના દિવસે પ્રગટ થાય અને વામન અવતાર લઈ જયારે પૃથ્વી ઉપર ભગવાન અદિતિ ના ગર્ભથી જયારે પ્રગટ થાય તો સુંદર આખા વિશ્વના ધણી લક્ષ્મીપતિ એક બટુક બ્રહ્મચારી વામન ના રૂપે પ્રગટ થાય. ઈ વખતે બૃહસ્પતિ સાક્ષાત એને યજ્ઞ પવિત આપે, સૂર્યદેવ ગાયત્રી નો મંત્ર આપે, કશ્યપ ની મેખલા આપે, ચંદ્રદેવ એને દંડ આપે, ભૂદેવી એને મૃગચર્મ પહેરાવે અને કુબેરજી એને ભિક્ષાનું પાત્ર આપે ને ત્યારે સાક્ષાત માતા અન્નપૂર્ણા એમાં ભિક્ષા નાખે. અને ઈ વખતે માતા અદિતિને વામનદેવ કે હે માં, તારું કાર્ય કરવા તારા પુત્રો તારા જે છોકરા છે એને સ્વર્ગનું સિંહાસન દેવરાવા હું બલિ પાસે જાઉં છું. અને બલિ મહારાજ શુક્રાચાર્યના અંડરમાં અશ્વમેધ યજ્ઞ કરતા હતા, કારણ કે ઇન્દ્રનું પદ ઈ જ મેળવી શકે જે 100 અશ્વમેધ યજ્ઞ કરે. 99મો અશ્વમેધ યજ્ઞ નર્મદા નદીના કિનારે, ભરૂચવાળી નહીં સ્વર્ગમાં પણ નર્મદા વહે છે. અને સ્વર્ગમાં બલિ મહારાજને શુક્રાચાર્ય 99મો 100મો અશ્વમેધ યજ્ઞ કરાવતા હતા, કારણ કે 100 અશ્વમેધ યજ્ઞ કરે ઈ જ ઇન્દ્ર બની શકે. આ સૃષ્ટિનો નિયમ છે ભગવાનનો બનાવેલો. અને આ બાજુ ભગવાન વામનદેવ અદિતિના ગર્ભથી સુંદર રૂપ લઈ અને ભૃગુ કચ્છ નામના ક્ષેત્રમાં નર્મદાના કિનારે જ્યાં બલિનો અગ્ન થાય છે ત્યાં જવા માટે તૈયાર થઈ જાય છે. સંતો ભાવથી ગાય છે, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, મન થઈ ચાલ્યા રે.
જય હો ભગવાન વામન દેવ જી. જય
મડવા બીજો ઇન્દ્ર મારા વાલા,
મટાડવા રે બીજો ઇન્દ્ર મારા,
આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે,
આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે.
શ્વેત છત્ર શિર પર ધર્યો રે,
છત્ર શિર પર ધર્યો રે,
કરમા કમંડલ સાધ મારા વાલા,
કરમા કમંડલ સાધ મારા વાલા,
રોગ ધર્મ કાખ માં શોભતુ રે,
શોભ